ટ્રેક નંબર 46 સાચા જ્ઞાન વિશે. આત્મ અનુભવથી જ સાચું જ્ઞાન થાય. તે કેવી રીતે થાય જાણવું છે ને? તો થઈ જાઓ તૈયાર. પૂજ્ય બેનશ્રીની તત્વચર્ચા સાંભળી સાચું જ્ઞાન કરો.
ચત્તારી શરણમ ભજામી અરહંતા શરણમ ભજામી સિદ્ધા શરણમ ભજામી સાહુ શરણમ ભજામી કેવડી ગણતો ધનુ શરણમ ભજામી ચાર શરણ ચાર મંગળ ચાર સ્તંભ કરે જે ભૂ સાગરમાં કરે છે સકળ કરમમાં અનંત મોક્ષ કરા સકળે અનંત ભાવ કરીને જે ગુણ ગાય તે જીવ કરીને મુક્તિ જાય સંસારમાં એ શરણ ચાર અવર શરણ એ કહું જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અંદર પછી લગતી કલા ભંડાર ગરી હોય તમને સમજે કોઈ સદા માનું છે પડતા
ज्ञान समान न आन जगत में सुख का कारण यह परमावत जन्म जरावत रोग निवारण कृत रोग निवारण
પણ એ સ્વભાવ છોડીને બહાર તો કઈ જતો નથી. એ તો માને છે કે હું બહાર ભયો ગયો. સ્વભાવ છોડીને તો કઈ બહાર જતો નથી, પણ માન્યતા એમ છે કે હું પોતે જાણે બહાર પોતાનું જ્ઞાન વયું જાય છે, બહાર થી જ્ઞાન આવે છે. માને છે સ્વભાવ છોડીને તો કઈ જતો નથી. પડેલા જ છે નાના ને શુદ્ધ ના ગ્રહ નિગોદ માંથી જીવ બધા અંશો છે. સ્વભાવ નથી ક્યાં, એના કઈ નાશ નથી થતો. સ્વભાવ નો અંશ હોય એ જ્ઞાન પણ એ પોતે જાણે છે ક્યાં, જાણે બહાર થી જ્ઞાન આવે છે ને હું જાણે બહાર જાઉં છું. માન્યતા ખોટી છે. માન્યતાની ભૂલ થી જ્ઞાન માં ભૂલ થાય છે. બાકી પોતે તો જાણનાર નાયક સ્વભાવે છે, જાણનાર તો જાણનાર છે, પણ એની માન્યતાની ભૂલ થાય છે, ખોટું માને છે. જ્ઞાન નું જાણવાનું ખોટું થાય છે. જાણે પર માંથી જ્ઞાન આવે છે ને પોતે જાણે બહાર જાય છે ને મારા પોતાના હું પોતે નાયક રૂપે છું એવું જ્ઞાન નથી. હું સ્વભાવ રૂપે જ્ઞાન સ્વભાવ રૂપે જ છું. સ્વભાવ રૂપે છે ખરો, પણ સ્વભાવ રૂપે જ છું એવું જાતનું જ્ઞાન નથી.
અજ્ઞાની નું જે ઇન્દ્રિય જ્ઞાન છે અને જ્ઞાની નું ઇન્દ્રિય જ્ઞાન, બે ઇન્દ્રિય જ્ઞાન માં કઈ ફેર?
જ્ઞાની ને યથાર્થ જ્ઞાન છે એટલે એ જ્ઞાન એને ભેદજ્ઞાન પૂર્વક નું જ્ઞાન થાય છે. એક જ તો નથી થતો. એને જાણવા અપેક્ષા એ બહાર નું જાણે એ જાણવા અપેક્ષા એ સરખું છે, પણ એની દિશા જુદી છે. એની દિશા જુદી છે, નાની જુદી દિશામાં રહીને જાણે છે. એની દિશા સ્વ તરફની છે. સ્વ ની દિશામાં રહીને સ્વ ને રાખીને પર તરફ જાય છે, પણ સ્વ ને છોડતો નથી. એની દિશા જુદી ને એની દિશા જુદી છે. એ જાણે બીજી બહાર વયો ગયો એવી રીતે જાણે. જે બહાર નું જાણવું કે આ કમાડ છે કે આ છે તે છે જાણવાની અપેક્ષા એ હરખું છે, પણ એની દિશા જુદી છે. જુદી દિશામાં રહીને ઉભો ઉભો જાણે છે, અને ઓલો જુદી દિશામાં ઉભો રહીને એકત્વ થઈને જાણે છે. ઓલો જુદો રહીને જાણે, એની દિશા આખી જુદી છે. એના જોવા જોવા ફેર છે. એટલે કે એની જ્ઞાન ની પરિણતિ બધી જ્ઞાન રૂપે જ પરિણમે છે. એની દિશા જ જુદી છે. જ્ઞાયક રહીને જ એકત્વ થતો નથી, જુદો જ્ઞાયક રહીને જાણે છે. પોતે સ્વ તરફ પરિણતિ રાખીને પર તરફ જે ઉપયોગ જાય એ છૂટો રહીને જાણે છે. જાણવાની આખી દિશા જુદી છે. એટલે એનું જાણેલું જ્ઞાન કહેવાય ને એનું જાણેલું અજ્ઞાન કહેવાય છે. એ સ્વ ને જાણતો નથી, એકત્વ થઈને જાણે છે. પોતે જુદો રહીને એમ આ ઇન્દ્રિયથી મને લાભ થાય એના આશ્રયથી હું જાણું છું એવી જુદો રહીને જાણે છે. પોતે પોતાનો સ્વતઃ પરિણામ ને જુદું રાખે છે એવી રીતે જાણે છે.
જાણવાની અપેક્ષા એ બે ઇન્દ્રિય જ્ઞાન સરખા,
જાણવાની અપેક્ષા, પણ એની પરિણતિ આખી જુદી દિશામાં છે. પ્રગટ થઈ છે એના પૂર્વક હજી અધૂરો છે એટલે એ બહાર જાય છે. એટલે એકલો એના આશ્રય આવે છે જાણવામાં. એને ઇન્દ્રિયોનો મનનો આશ્રય આવે છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, એની રૂપે પરિણતી છે, પણ ઓલું અધૂરો છે એટલે એટલું બહાર જાય છે. અને મને એકલું ઇન્દ્રિયો તરફનું જ્ઞાન છે, સ્વનું જ્ઞાન જ નથી. પોતાની પરિણતી આખી વેદનાની ધારા નિર્વિકલ્પ સ્વાનુભૂતિ સમ્યક દર્શન થાય એટલે ત્યાર પેલાનું જ્ઞાન છે એને યથાર્થ નામ આપી શકાતું નથી. સમ્યક દર્શન થાય એટલે જ્ઞાન ને યથાર્થ કહેવાય. ત્યાર પેલા વ્યવહાર વચ્ચે આવે છે, જાણવા માટે જ્ઞાન આવે છે, પણ પ્રતીત યથાર્થ થાય ત્યારે જ્ઞાન ને સમ્યક જ્ઞાન નામ કહેવાય છે. કેવળ જ્ઞાન થયા પછી નહીં, કેવળ જ્ઞાન તો પૂરું
જ્ઞાન ગુણો તો હોય, એની આજ જેવું ગુણ હોય એનાથી કાળ વધારે હોય.
કેવળ જ્ઞાનમાં એમ નહીં, એ તો સાધક દશામાં છે. મુનિ સમ્યક દર્શન થયા પછી શુદ્ધિ ની વૃદ્ધિ થાય, એની ભૂમિકા વધતી જાય, એને ચોથું ગુણ સ્થાન હોય, પછી પાંચમું થાય, લીનતા વધતી જાય, એમ એમ જ્ઞાન દર્શન ચારિત્ર ની એ બધી એની નિર્મળતા અનંત ગુણો ની નિર્મળતા વધતી જાય. સમ્યક દર્શન એ યથાદ્રષ્ટિ થઈ એટલે એમાં ચારિત્ર ની ચારિત્ર જયારે પ્રગટે એટલે પછી બધા ગુણો ની શુદ્ધિ થાય. સમ્યક દર્શન થી શુદ્ધિ થાય, સર્વ ગુણો થી સમ્યક દર્શન એને શુદ્ધિ થઈ, પછી વિશેષ આગળ જાય એટલે ચારિત્ર દર્શાવે, પાંચમી ભૂમિકા છઠ્ઠી સાતમી મુનિ દર્શાવે એટલે એની વધારે શુદ્ધિ થઈ, વધારે એને વિતરાગ દશાની પ્રાપ્તિ, પૂર્ણ વિતરાગ નથી, વિતરાગતા ની વૃદ્ધિ થઈ, અને પછી મોહનો રાગનો ક્ષય થાય ને અંતર વિતરાગ દશા પૂર્ણ વિતરાગ થાય ત્યારે એને સંપૂર્ણ થાય છે. એ કેવળ જ્ઞાન થાય, વિતરાગ થાય એટલે કેવળ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન થાય એટલે બધા ગુણો સંપૂર્ણપણે ખુલી જાય. પછી સમય સમય એની જે પરિણતિ થાય છે એ પરિણતિમાં વૃદ્ધિ સર્વગુણ કેવળ જ્ઞાન થાય ને બધા ગુણો પરિપૂર્ણ થઈ ગયા. પછી જે પરિણમન થાય છે એક પછી એક જે અનંત ગુણો પોતે શુદ્ધિ રૂપે પરિણમા જ કરે છે, વિતરાગ રૂપે પરિણમા જ કરે છે. એનો સ્વભાવ એવો છે કે એનો પરિણામી સ્વભાવ છે, પરિણામી એટલે અનંત કાળ સુધી પરિણમા કરે આનંદ રૂપે જ્ઞાન રૂપે બધું, પણ એને કઈ એનો નાશ નથી થતો કે એમાં ખૂટી નથી જતો, એ પરિણમા જ કરે, એક સરખું પરિણમા કરે છે. એમાં તારતમ્યતા ગુરુ લઘુ સ્વભાવને લઈને થાય પણ એ એક સરખું છે, એમાં વૃદ્ધિ કહેવાય નહીં. કેવળ જ્ઞાન છે એટલે પૂર્ણ થઈ ગયું.
જ્ઞાની નું ઇન્દ્રિય જ્ઞાન તો એ વૃદ્ધિગત થતું દેખાય, જયારે અજ્ઞાની નું ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું હોય એવું નથી દેખાય સામાન્ય રીતે.
ઇન્દ્રિય જ્ઞાન નું શું પ્રયોજન છે, વૃદ્ધિગત કે નહીં વૃદ્ધિગત? અને અતિન્દ્રિય જ્ઞાન ની પરિણતિ વધે એ જ ખરી વૃદ્ધિ છે. સાધનાની વૃદ્ધિમાં એ જ વૃદ્ધિ છે. બહારની વૃદ્ધિગત દેખાય તો બધું બહારથી જોવાનું છે, એની વૃદ્ધિ થાય એનો કઈ અર્થ નથી. અંદરનું અતિન્દ્રિયનું પરિણામ એકની પરિણતિ વધતી જાય, સ્વાનુભૂતિ અને ભેદ જ્ઞાનની ધારા અંતરમાં જે પરિણતિ વધતી જાય એ જ વૃદ્ધિ છે ખરી. બહારની વૃદ્ધિ વૃદ્ધિ નથી, એ બહારથી વધતું દેખાય ને ન દેખાય એ કઈ જોવાની દ્રષ્ટિ જ નથી, એ કઈ પરીક્ષા જ નથી. કે બહારથી આટલું સાંભળ્યું ને આટલું વાંચ્યું કે આટલું ધાર્યું કે એ બધું બહારથી જોવાની એ કઈ પરીક્ષા નથી. વૃદ્ધિ દેખાય એમ તો ઓલાને વૃદ્ધિ દેખાય અને નોય દેખાય એમ દેખાય બહારથી તો, પણ અંતરની પરિણતિ વધતી એ જ ખરી વૃદ્ધિ છે. હોય તો બહારથી ન દેખાય તો બહારથી વૃદ્ધિ વૃદ્ધિ નથી, અંતરની પરિણતિની વૃદ્ધિ થાય એ જ ખરી વૃદ્ધિ. જોવાનું સાંભળવાનું બોલવાનું બધું એ બહાર નહીં તો બહારના આશ્રયો છે. એક મન કામ કરે એ જુદી વાત છે, તો મન છોડીને તો સ્વાનું મનથી જુદો છે.
એમાં કઈ મહત્વ ગણવું નહીં,
એ મહત્વ એમાં ગણવું નહીં, એમાં એ મહત્વ નથી, એ પરીક્ષાનું એ ચોટલ એ નથી. અંતરની પરિણતિ શું કામ કરે છે એ જોવાનું. અંતર શ્રદ્ધા જ્ઞાન ભિન્નતા એ બધી પરિણતિ છે.
ખંડ જ્ઞાન કો જીતને વાલા પૈસા, ભાવ ઇન્દ્રિય કો જીતને વાલા પૈસા, કઠિન હોય.
એ આત્મા તો બાર ખંડ ખંડ ઉપયોગ જતા હૈ, ઉપયોગ જો હે એ ખંડ ખંડ જતા હૈ તો આકુળતા હોતે અધુરા જ્ઞાન આપણા સ્વભાવ નહીં હૈ. એ અખંડ આત્મા પર દ્રષ્ટિ ક્રમે અખંડ, એ ખંડ ખંડ આત્મા કા પૂરા સ્વભાવ નહીં તો ક્ષયોક્ષમ જ્ઞાન હૈ. ક્ષયોક્ષમ જ્ઞાન સે દ્રષ્ટિ ઉઠાવી દે એ તો ક્ષયોક્ષમ જ્ઞાન હૈ. ક્ષાય જ્ઞાન પણ એક પર્યાય હૈ, એક પારિણામિક ભાવ જે અનાદિ અનંત ચૈતન્ય નાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરો બસ. ઓય જીતેન્દ્રિયજીને નાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરો, ક્ષયોક્ષમ ભાવ ઉપર દ્રષ્ટિ ઉઠાવી દે. એ ક્ષયોક્ષમ જ્ઞાન પર ક્યાં એની મહિમા હૈ, એ તો આકુલતા હૈ, ક્રમ વાળા જ્ઞાન હૈ. ઓ ઈહા ને અવાય ને ધારણા ને એસા જ્ઞાન મેં આકુલતા હોતી હૈ. એસા જ્ઞાન પર દ્રષ્ટિ મત કરો, એક અખંડ ઉપર દ્રષ્ટિ કરો. બીચ મેં તો આતા હૈ ઉસકો જાન લ્યો. ખંડ ખંડ ઉપયોગ તો જબ પૂરા નહીં હોય તબ ક્ષયોક્ષમ જ્ઞાન તો રહેતા હૈ. ક્ષયોક્ષમ જ્ઞાન તો મુનિઓ કો ભી રહેતા હૈ, પણ ઉસ પર દ્રષ્ટિ નહીં કરતે, અખંડ જ્ઞાન ઉપર દ્રષ્ટિ દેતે. પીછે મુનિઓ તો શુદ્ધ જ્ઞાન પ્રગટ હોતા હૈ ઇસકો તો, તો ઉપર દ્રષ્ટિ નહીં કરતે તો શુદ્ધ જ્ઞાન કી લબ્ધિ પ્રગટ હોતી ઇસકો. એ ચૌદ પૂર્વ કા અગિયાર અંગ સત્ર જ્ઞાન પ્રગટ હો જાતા હૈ ભાવલિંગી મુનિ કા. તો એ જ્ઞાન તો ક્ષયોક્ષમ જ્ઞાન પર દ્રષ્ટિ નહીં દેતે તો ભી ઘડ જાતે. તો બીચમાં એસી શુદ્ધ જ્ઞાન કી લબ્ધિ પ્રગટ, આત્મા કા સ્વભાવ જો ઇસમે જે શક્તિ ભરી હોય તો નિર્મળતા પ્રગટ સબ પ્રગટ હોતે. તો ઇસકા નાશ નહીં હોતા પણ ઉસ ઉપરથી દ્રષ્ટિ નહીં, દ્રષ્ટિ હટાવી દો, ઇસકી મહિમા હટાવી દો, ઇસકો આકુળતા જાણને કે આકુળતા છોડ દો. એ પીછે સહજ હો જાતા હૈ તો હો જાતા હૈ. અખંડ ઉપર દ્રષ્ટિ દેને સે કેવળ જ્ઞાન પ્રગટ હો જાતા હૈ. તો કેવળ જ્ઞાન પર ભી દ્રષ્ટિ મત દો તો પ્રગટ હો જાતા હૈ. દ્રષ્ટિ નહીં તો વચ્ચે આત્મા કી જો વિભૂતિ હૈ વો સબ પ્રગટ હો જાતી હૈ, ઉસકા નાશ નહીં હોતા. સ્મરણ કરતે મોક્ષ ક્યાં કરના જ્ઞાની ક્યાં કહેતે અશીગ્રહ કરે કરના છે, વો એસે કરતે થે માટે આપણે એસે કરના છે. એ શક્તિઓ ગ્રહણ કરવા તો ઇસકા લાભ હૈ, કોઈ નુકસાન નહીં. શુદ્ધાની શક્તિ સ્મરણ કરકે ઇસકા અભ્યાસ કરે તો આત્મા કા સ્વરૂપ કી મહિમા આતી. તો એસે એક બાર કરને મેં કુછ કર સકતે, ઇસમે કોઈ એસા નહીં હોય. નહીં બધા એસે કરતે થે માટે એસે કરના, એસા કુછ નહીં. જીસકો જો રુચે સો કરના, કોઈ નાયક નાયક કરતે તો ભેદનામ કરને કા અભ્યાસ કરના. એક સાથ શાસ્ત્ર મેં ક્યાં કઈ પોતાની શંકા હો એસે નિશંક હોને કે લીએ કોઈ તત્વ વિચાર જો આપણે જો રુચે સો કરના, ઠીક ના. ગુરુદેવ એસે કરતે થે તો એસે કરના, એસા કોઈ અર્થ નહીં. આપણે જો ઇસમે મહિમા આતી હૈ તો વો કરના, ઇસમે તો લાભ હૈ કોઈ એસા નહીં. એટલે આપણે લાભ લગે તો એસે કરના, કે મને કે મરસ પડે છે એ પ્રમાણે પ્રતિ કરવું, કે મારે શું સ્મરણ કરવું, મારે નાયકનો અભ્યાસ કરવા માટે શેનું સ્મરણ કરવું, ચૈતન્ય શક્તિઓ વિચારો, સુરતાની શક્તિ વિચારવી, નાયકને વિચારો, એનું શાસ્ત્ર સ્વરૂપ શું, શાસ્ત્રમાં અનેક પ્રકાશનો એ પોતાને જ્યાં રુચિ વ્યક્ત કરવાનું. ગુરુદેવ તો મહાપુરુષ હતા, એમને જે એમને કરીને તેમાં જે એમને નાખતું પૂછે કરતા માટે બીજા એમ જ કરવું એવો એનો. એટલો એમનું શ્રુત જ્ઞાન તો અપૂરું હતું, એમ તો શ્રુતની ધારા એમને તો અપૂરું હતું. તેમણે અનેક જાતની શ્રુતની લબ્ધિ પ્રગતિ થઈ, એમને તો એમાં એમને રસ પડતો તો એમ કરતા હતા. એટલે બધાએ એમ કરું એવો એનો અર્થ નથી. એમ કંઈ એક જ ઈ તો વિચારતા હતા, બાકી અમે તો અનેક જાતનું એમને તો ચિંતન અંદર ચાલતું હતું. એ એક જ ચિંતન હતો એવું તો અનેક જણા હતા. શાસ્ત્રોના શાસ્ત્ર એમણે ખોલી નાખ્યા, શાસ્ત્રના રહસ્ય ખોલી નાખ્યા એમને, તો શાસ્ત્રના અંદર સમુદ્ર ખોલી નાખ્યા. એમાંથી પોતે વારંવાર એમ સ્મરણ કરતા, એમને એમને અંદર આનંદ આવતો હતો. શાસ્ત્રોમાં કોઈ કેટલી આ એક સુરતાની માટે કેટલી ગાથાનો એમને આનંદ આવતો હતો. ઘણી ગાતા નો એમને આનંદ આવતો છે. મતિ જ્ઞાન કેવળ જ્ઞાન કો ભૂલાતે હૈ, મતિ જ્ઞાન ભૂલાતે જે મતિ શું પ્રગટ હોતા હૈ કેવળ જ્ઞાન કો આવો કે મતિ જ્ઞાન જબ આવે મતિ જ્ઞાન કા અંશ પ્રગટે તબ કેવળ જ્ઞાન અવશ્ય આતે હૈ. જિસકો સ્વાનુભૂતિ પ્રગટ હોતી મતિ જ્ઞાન પર સન્મુખ હોતે થે મતિ શું સ્વ સન્મુખ હુઆ સ્વાનુભૂતિ પ્રગટ હોઈ તો ઇસકો મતિ જ્ઞાન પ્રગટ હુઆ. ये अंश जिसको प्रकट हुआ मति ज्ञान का वो केवल ज्ञान अवश्य होता है. अनाधिकार के तो उघाड़े पीछे स्व सन्मुख जब बढ़ता है तब इससे स्वानुभूति प्रकट हो. स्व सन्मुख मति अविकल टूट के स्व सन्मुख होता है तो निर्विकल स्वानुभूति होती है. जिसको स्वानुभूति होती है अवश्य केवल ज्ञान होता है. तो मति ज्ञान अवश्य केवल ज्ञान को बुलाते है. इसको तो अवश्य आते ही केवल ज्ञान અવશ્ય આપે. એ મતિ જ્ઞાન શુદ્ધ કેવળ જ્ઞાન કો બુલાતે ઉસકો આના એ કરતા હૈ કેવળ જ્ઞાન. મતિ જ્ઞાન ઇસકો ઇસકો દોર ઇસકો ખેંચતે ઇસકો અનુભૂતિ તો કેવળ જ્ઞાન પ્રગટ હો જાતે.
આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા હી હૈ.
પ્રત્યક્ષ જ્ઞાતા હૈ અનંત જ્ઞાતા હૈ પણ જ્ઞાતા કા ભાન નહીં. નાયક જ્ઞાતા જબ પ્રગટ હોતા હૈ નાયક કા પરિણામ અંશે પ્રગટ હોતા હૈ સમ્યક દર્શન મેં પૂર્ણ પ્રગટ હોતા હૈ કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાતા હૈ. કેવળ જ્ઞાન બોલે મતિ ને શ્રુત નો જે અંશ છે એ અંશ કેવળ જ્ઞાન ને બોલાવી રહ્યો છે કે જે અંશ જે આ એક અંશ પ્રગટ થયો એ જ કેવળ જ્ઞાન ને દેખી ગયો છે કે જે આ અંશ છે એવું જ કેવળ જ્ઞાન એ પૂર્ણ છે ને આ એક અંશ છે. કેવળ જ્ઞાન લીધે છૂટો કરશે એનો અંશ છે. અંશ એટલે તો એની દ્રઢ દ્રષ્ટિથી પ્રગટ થવાનું છે. એ અંશથી પ્રગટ નથી થવાનું પણ એ એક અંશ પ્રગટ થયો એમાં બધું એને જણાઈ ગયું છે. એ દ્રષ્ટિ ની અંદર આખું દ્રવ નું સ્વરૂપ આખું દ્રવ એની દ્રવ કેવા સ્વરૂપે છે એની પૂર્ણતા એ કેવળ જ્ઞાન કેવું હોય એની મુનિ દશા કેવી હોય એની વચની ભૂમિકા કેવી એક અંશ થી પાંચમી છઠ્ઠી સાતમી ભૂમિકા અને કેવળ જ્ઞાન કેવું હોય એ બધું એના એક દ્રષ્ટિના વિષયમાં એ બધું એને જાણી લીધું છે. મતિ ને શુદ્ધ જ્ઞાન આ કેવળ જ્ઞાને જાણી લીધું છે. વચની ભૂમિકા અને કેવળ જ્ઞાન જે એક અંશ પ્રગટ થયો એ અંશ ની અંદર બધું એને જાણી લીધું. દ્રષ્ટિ ને જાણી લીધી, જ્ઞાન જાણી લીધું, ચારિત્ર સ્વાનુભૂતિ જે એક સ્વાનુભૂતિ માં અંદર આખું કેવળ જ્ઞાન કેવું હોય એને જાણી લીધું. અંશમાં વિશેષ વિશેષ પોતે અંશમાં નહીં દ્રવ્યમાં વધારે વધારે ભિન્નતા કરતી જાય છે. નાયક ની પર ભેદ જ્ઞાન ની ધારા વધારતી જાય છે. એકત્વ બુદ્ધિ તો તૂટી જ ગઈ છે. એકત્વ બુદ્ધિ હવે તોડવાની નથી પણ વિશેષ લીનતા કરવાની. એકત્વ બુદ્ધિ જે પેલા પ્રથમ થયેલી હતી એકત્વ બુદ્ધિ તૂટી ગઈ છે એ લીનતા કરવાની બાકી છે. ધ્યાન ની ધારા એની વધતા હોતી પોતે આગળ જાય છે. ધ્યાન એટલે એકાગ્રતા વધતી જાય છે. પણ અભ્યાસ ની સાથે અંતર માં એટલી લગની લાગવી જોઈએ અંદર થી એટલી મહિમા જોઈ અંદર વિરક્તિ જોઈ બધું હોય તો થાય. એટલો અભ્યાસ કરે અને એ અભ્યાસ માત્ર લુખો અભ્યાસ હોય તો થાય પણ અંદર એટલી મહિમા નું હોય ચૈતન્ય ની કે અંદર ચૈતન્ય કેવું છે તે આ બધું નિસાર છે સારભૂત આત્મા જ છે એવી અંતર થી લાગવી જોઈએ એવી લગની લાગવી જોઈએ. વિભાવમાં એને કઈ ગમતું ન હોય સ્વભાવ જ આનંદદાયક સુખરૂપ છે એવું અંદર થી લાગે તો યાદ આવે. એટલો માત્ર અભ્યાસ માત્ર સાચું જ્ઞાન એનો ઉપાય છે. જ્ઞાન વગર તો આગળ જઈ શકાતું જો માર્ગ જાણ્યો નથી તો માર્ગ જાણ્યા વગર ને દ્રવ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, જાણ્યા વગર તો આગળ જવાતું નથી. પણ એ જાણે પણ અંદર ટેકરી લાગવી જોઈએ નથી, લગ્ની લાગવી જોઈએ, ચૈતન દ્રવ વગેરે ને ચેન પડીને એવું લાગવું જોઈએ તો જાય આગળ. અભ્યાસમાંથી નીકળે નહીં કઈ, અભ્યાસ માત્ર સાધન થાય, પણ એ કઈ બધું અભ્યાસ લાવી નહીં. તો પોતાને મહિમા લગ્ની એટલી આત્મા સારું થઈ બધું પોતાને લાગવું જોઈએ. અભ્યાસ માત્ર અભ્યાસ એને લાવી ન, અભ્યાસ સાધન થાય. એવો અભ્યાસ તો જે ઘણી વાર કરે છે તો અભ્યાસ માત્ર થાય નહીં કઈ. તને રુચિ જોઈ સાથે એકલો લુખો અભ્યાસ કામ ન કરે, અભ્યાસ માત્ર લાવે નહીં.
સ્વરૂપ જાણે, સ્વર્ગ નર્ક છે, આના પછી જીવન છે, ત્યાર પછી દુઃખ સુખ સુખ ના પ્રસંગો પડવાના છે, બધું અભ્યાસ માંથી જેમ ખબર પડશે.
અભ્યાસ માં સાચું જ્ઞાન તો એનો મુખ્ય ઉપાય છે, કે આ દુઃખરૂપ છે, સુખરૂપ આત્મા છે, એ બધું જાણ્યું. પણ એ જાણ્યું પણ અંતરમાં પોતાને અંદરમાં એટલી ખટક લાગવી જોઈએ ને, માત્ર જાણી લીધું અને જાણવા માત્ર કેમ થાય. આ બંધન છે, આ બંધન છે એમ કર્યા કરે, એ શાસ્ત્ર માં આવે છે કે આ બેરી બંધન છે, આ બંધન છે, બંધન છે એમ કર્યા કરે કરવાનું, અને તોડવાનો પ્રયત્ન કરે તો થાય છે. એ જ્ઞાન માં બધું સમાઈ જાય કેવી રીતે, એ જ્ઞાન કેવી જાતનું લેવું, કે જ્ઞાન અંતર માંથી લાગેલું, જે જ્ઞાન ની અંદર વૈરાગ મહિમા બધું સમય જાય, એવું જ્ઞાન લો તે જ્ઞાન માં બધું સમય જાય. પણ એ જ્ઞાન માત્ર એકલું જ્ઞાન એમ સમજવા માંડે કે માત્ર હું અભ્યાસ કર્યા કરું ને એમાંથી બધું આવી જાય, તો એમ ના આવી જાય. એ બધું લાવી દે એમ ન આવે. વચન ધોબી ના ઘરે થી વસ્ત્ર લઈને સૂતો ને કે આ વસ્ત્ર તારું નથી, આ બીજાનું છે, આપી દે, એમ સાચું જ્ઞાન થયું એટલે જાણે એટલે ત્યાગે છે. પણ એ જાણે છે કેવું, કે અંદરથી યથાર્થ જાણીને ત્યાગે છે, અંદર લાગે છે કે આ ત્યાગવા જેવું છે, આપવા જેવું, તો એ ત્યાગે છે. એ ભાવ આવો સાથે જ્ઞાન નો અર્થ એવો થઈ જાય કે ઉપલું જ્ઞાન અને માત્ર લુખું જ્ઞાન તો એમ નથી. જ્ઞાન એટલે જ્ઞાન બધા પડખા લેતું, અંતરમાં બધું મહિમા રુચિ બધું લેતું આવે, એ જ્ઞાન હોય તો થાય. કોઈને લુખ જ્ઞાન થાય કે સૂક્ષ્મ જ્ઞાન થાય, અને કેટલો અભ્યાસ હોય, જાણે બધું બધું જાણે તો અંતરથી કઈ એને તૂટતું નથી, ભેદ જ્ઞાન થતું નથી. એવું જ્ઞાન જોઈએ ઘણી વાર કર્યું, અગિયાર અંગનું જ્ઞાન કરે છે, એમાં શું એને બાકી લઈ જાય છે, બધું એને દ્રવ્ય ગુણ પર્યાય બધું જાણે, ભેદ જ્ઞાનને બધું જાણે, પણ અંતરમાં હું આમ કરું એ એનું વજન બીજે જાગતું હોય, એ મતલબ મીઠાશ બીજે જાગતી હોય, એ ફેર પડે. પણ એવું કરે, પણ એ જ્ઞાનમાં એ જ્ઞાન કેવું લેવું, યથાર્થ જ્ઞાન લે તો તૂટશે. જ્ઞાન યથાર્થ અભ્યાસ કેવો લેવો, એ ચૈતન્ય સ્પર્શની અંદર એવો અભ્યાસ આવે તો એ તૂટે, જેમાં બધું સમય એવો અભ્યાસ છે. વિરક્તિ જોઈ, મહિમા જોઈ, બધું જોઈ, આ દુઃખરૂપ છે, આ સુખરૂપ છે એમ જાણ્યું. પણ હવે આ દુઃખ ઘણું અનંત કાળથી પરિભ્રમણ કર્યું, હવે મારે આ જોતું નથી, મારે આત્મા જ જોઈ છે, એમને લાગવી જોઈએ, એમ બધું ભીણા કરી અભ્યાસ કર્યા કરે, એમ ભલે સમજીને કરે કે આ દ્રવ છે, આ ગુણ છે, પર્યાય છે, અંતરથી લાગવું. શાસ્ત્રમાં આવે છે જ્ઞાન મત થઈ જાય, જ્ઞાન સાચું વિજ્ઞાન કેવી જાતનું કે સમજો કે મારું નથી ભેગું છૂટી જ જાય તરત છે આ વસ્ત્ર મારું નથી તરત છૂટી ગયું કે આ જાણ્યું કે આ મારું છે જ નહીં એમ નક્કી થઈ ગયું સાચી પ્રતિ થઈ તો છૂટી જ જવું જોઈએ એવું
થવું
રાખવાનો ભાવ જ ના હોય એવું જ્ઞાન થવું જોઈએ એ હું જ્ઞાયક છું આ પરદ્રવ તો મારું છે જ નહીં તો હું નહીં બે તદ્દન જુદા સ્વતંત્ર અત્યંત જુદું ને હું જુદું ને વિભાવ તો મારો સ્વભાવ જ નથી એવું અંતર થી જોરદાર પ્રતિક આવી તો એ વિભાવ થી છૂટો જ પડી જવું જોઈએ એવું જ્ઞાન પ્રતિક એવી જોઈએ કે આ જો તે સાચું જાય ને કે આ મારું નથી તો તું એમાં ઉભો શું કામ જે છે એવું જ્ઞાન થવું જોઈએ તો છૂટી જાય ઓલું તું જ્ઞાન કરે છે પણ છૂટતું નથી એની અંદર વિરક્તિ ને મહિમા હોય તો છૂટી કે મહિમા વાળું તો આત્મા જ છે કે મહિમા વાળું સ્વરૂપ મજા તો તું જ છે બધું
એનો અર્થ એમ થયો કે એવા જ્ઞાન જે જ્ઞાનમાં દ્રવ્ય પકડાય નહીં એવું જ્ઞાન ન હોય તો એને એ જ્ઞાન થી કઈ બહારનો મહિમા મોટક ની કઈક અંદર વાસના રહેતી હશે
ક્યાંક ક્યાંક અટકતો હોય યોગ્યતા પ્રમાણે ક્યાંક ક્યાંક અટકતો હોય કઈ કોઈ હેતુથી આત્માનું પ્રયોજન હોવું જોઈએ એ પ્રયોજન મને આત્મા માટે આ અભ્યાસ છે પછી એને થતા વાર લાગે પુરુષાર્થની મંદતાને લઈને વાર લાગે ભલે એને જ્ઞાન સાચું જ્ઞાન કરે વૈરાગ હોય મહિમા હોય બધું હોય પણ એને પુરુષાર્થની મંદતાને લઈને વાર લાગે જુદી વાત પણ તો કેટલાકને ન થતો એમાં આત્મા પ્રયોજન ન હોય આત્માનું બીજું કઈ પ્રયોજન હોય એમ અટકતો હોય મોટાઈનું પ્રયોજન હોય ભણવાનું પ્રયોજન હોય શીખવાનું પ્રયોજન કઈ કઈ પ્રયોજન હોય આત્માનું પ્રયોજન આત્મા શું પ્રયોજન પછી ભલે એ નક્કી કરે એમ થતા વાર લાગે પુરુષાર્થની મંદતાને આવી વાર પુરુષાર્થની મંદતા એમાં પોતાની કચાશ છે અમુક એના હૃદયની અંદર અમુક મર્યાદા તો આવી જાય આ સારું નથી વિભાવ સારો નથી એમ થઈ ગયું એટલે એનો રસ અંદર થી ઓછો થઈ ગયો રસ તો ઓછો થઈ ગયો અને બહારના કાર્યોમાં પણ એનો ફેરફાર થયો એની જેવી તીવ્રતા હોય એની રસ ને એવી કસાયોમાં તીવ્રતા રસ મંદ કરી દે છૂટે નહીં ભલે પણ રસ મંદ માટે પોતાને ખ્યાલ કે પેલા કઈ જાતનું હતું રસ ને હવે રસ મંદ પડી ગયું એ તો ખ્યાલ આવે જ્ઞાન વગર તો કાંઈ એને માર્ગ જ શુદ્ધતો એકલો વૈરાગ કરે ને એટલી મહિમા કરે તો માર્ગ કઈ જ્ઞાન વગર શુદ્ધતો નથી સાચું જ્ઞાન એ તો ઉપાય છે પણ એની સાથે બધું જ છે લુખું જ્ઞાન કામ ન પડે
એમ કહીએ કે કેવડી કેવળ જ્ઞાને પણ પરમે પ્રત્યક્ષ જાણતા નથી પણ પરોક્ષ જાણે છે તો તેમાં કેવળ જ્ઞાન નો કઈ અવર્ણવાદ થાય પણ પ્રકાશક પણ એવું છે કે તેમાં પરમ આલંબન લેવાનો ભય ઉઠે એટલે પ્રત્યક્ષ જાણવું કરતા
પરોક્ષ જાણે સ્વપન પ્રકાશક પ્રત્યક્ષ જ્ઞાન છે એ પરનું અવલંબન કેવળ જ્ઞાની ભગવાન પરનું અવલંબન આવતું નથી તો સહજ જાણે છે જ્ઞેય કહેવાય એમ જ્ઞેય ને જાણ્યું એમ કહેવાય પણ એ ક્યાંય જ્ઞેય ને જ્ઞેયનો આશ્રય લેતા નથી તો જ્ઞાન પોતે સ્વયં પરિણમે છે સ્વપર પ્રકાશક જ્ઞાન પોતે જ છે પ્રત્યક્ષ છે ને પરોક્ષ કહેવાય જ નહીં એને કેવળ જ્ઞાન નહીં એ કેવળ જ્ઞાન કેવી રીતે કહેવાય પરોક્ષ ચાન્સ ક્યાંય કેવળ જ્ઞાન ન કહેવાય પ્રત્યક્ષ જાણે જ કેવળ જ્ઞાન હોય પ્રત્યક્ષ સહજ પ્રત્યક્ષ જાણે છે એને પરોક્ષ કહી શકાય નહીં કેવળ જ્ઞાન પરને જાણે પરોક્ષ કઈ રીતે કહી શકાય નહીં કેવળ જ્ઞાન તો સંપૂર્ણ જ્ઞાન છે ને તો નિર્મળ જ્ઞાન છે એનું વિતરાગી જ્ઞાન છે વિતરાગી જ્ઞાન એનું નામ કે પ્રત્યક્ષ જાણે એને કઈ પર પરોક્ષ એટલે પરનું વચ્ચે આલંબન આવે છે પરોક્ષનો ઉલટું આલંબન આવે છે પ્રત્યક્ષનું આલંબન આવતું નથી પરોક્ષ એટલે પરનો પરનો અવલંબન એમાં આવે છે, મનનું અવલંબન આવે છે પરોક્ષ એમાં અવલંબન આવે છે, પ્રત્યક્ષમાં અવલંબન નથી આવતું. તો સહજ એનું સ્વરૂપ જ છે, સ્વને જાણે ને પરને જાણે સહજ છે એને. એ કઈ પરનું અવલંબન લેવા જતો નથી, આત્મા સહજ જણાય છે. એ જ્ઞાનની પરિણતિ સ્વયં પરિણમે છે, જ્ઞાનની પરિણતિ પોતાને જાણવા તરફ ને પરને જાણવા તરફ સહજ પરિણમે છે. એ કઈ અવલંબન લેવા જતો નથી, પરોક્ષ છે એ અવલંબન વાળું છે. અને એ ક્ષયોષમ છે, પરોક્ષ છે એ ક્ષયોષમ છે, ક્ષાયક પણ નથી. એ ક્રમ વાળું છે, અક્રમ પણ નથી. એ એક સાથે જણાતું નથી, પરોક્ષના એક સાથે નથી જણાતું, ક્રમે ક્રમે જાણે છે. મનના અલંબન વાળું છે એટલે અધૂરું જ્ઞાન છે. પરના અલંબન વાળું, મનના અલંબન વાળું જ્ઞાન કોઈ રીતે પ્રત્યક્ષ થઈ શકે જ નહીં. પરના અલંબન વાળું જ્ઞાન કોઈ રીતે સંપૂર્ણ હોય જ નહીં તો અધૂરું છે. પરના અલંબન વાળું જ્ઞાન છે જે પરોક્ષ જ્ઞાન છે, જે પરોક્ષ જ્ઞાન છે એને મનનું અલંબન છે, અને મનનું અલંબન છે એટલે સંપૂર્ણ જાણી જ ન શકે. સંપૂર્ણ જાણનારું જ્ઞાન તો પ્રત્યક્ષ જ છે, એને કોઈનું અલંબન નથી, એ તો નિરાલંબન છે. અને કોઈનું અલંબન નિરાલંબન નહીં, સહાય કોઈનું સહાય નથી, કોઈનું અલંબન નથી, સ્વતંત્ર પરિણામે છે. સ્વતંત્ર પરિણામનારું દ્રવ્ય એનું જ્ઞાન પણ સ્વતંત્ર પરિણામે, એના ગુણો બધા સ્વતંત્ર પરિણામે, કોઈનું અલંબન નથી, નિરાલંબન છે. એને કોઈનું અવલંબન નથી, આત્માને જ્ઞાનને કોઈનું અવલંબન નથી, નિરાલંબન છે.
પ્રથમ દર્શનની ઉત્પત્તિ પછી જ સમ્યક જ્ઞાન સંપૂર્ણ માનીએ તો દર્શનની ઉત્પત્તિમાં જ્ઞાન કારણભૂત
જ્ઞાન કારણ દર્શન એટલે સમ્યક દર્શન જો કહેતા હોય ને તો સમ્યક દર્શન પ્રગટ થવામાં જ્ઞાન પહેલા કારણ બને છે. અને દર્શન બે પ્રકારના છે, એક અવલોકનરૂપ દર્શન, એક સમ્યક દર્શન, એ બે જાતના દર્શન હોય છે. પણ એ સમ્યક દર્શન જે છે એ પ્રગટ થાય ત્યારે પહેલા સાચું જ્ઞાન કે વિચાર કરીને નક્કી કરે કે આ શું આત્માનું સ્વરૂપ છે, જ્ઞાયક શું છે, એમ નક્કી કરે કે આ જ્ઞાન સ્વભાવ તે જ હું છું, આ બીજો વિભાવ છે હું નથી, એમ પોતે જ્ઞાન, આ મારા દ્રવ્ય ગુણ પર્યાય શું, મારું દ્રવ્ય શું, મારા ગુણો શું, મારી પર્યાયનું પરિણામ શું, આ ભૂતગળનું દ્રવ્ય એના ગુણો એની પર્યાય બધું નક્કી કરે પ્રયોજનભૂત જ્ઞાન. પછી શાસ્ત્રનો વધારે અભ્યાસ હોય તો વધારે એને નિર્મળતાનું કારણ થાય, પણ અમુક પ્રયોજનભૂત જ્ઞાન તો એને પહેલા સાથે આવે કે આત્મા હું આ છું, શાશ્વત છું, અના દેહનંત આ પર્યાયમાં વિભાવ છે, મારા સ્વભાવમાં વિભાવ નથી, અંતર કઈ વિભાવ અંદર પ્રવેશ નથી કરી ગયો, એવું પહેલા નક્કી જ્ઞાનથી કરે. જ્ઞાનથી નક્કી કરીને એવી પરિણતિ અંદરમાં જ્ઞાયક હું છું એ પરિણતિ પ્રગટ કરે તો એ સમ્યક દર્શનનું કારણ થાય છે. બાકી ઓલું જે દર્શન છે ને કે પહેલા સામાન્ય દર્શન પછી વિશેષ જ્ઞાન, એ દર્શન જુદું, આ સમ્યક દર્શન એ જુદું. એમાં પેલા જ્ઞાન કારણ બને છે, સમ્યક દર્શન. સમ્યક દર્શન થાય એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય, જ્ઞાયકની ધરા થાય, અને સમ્યક દર્શન થાય એટલે જ્ઞાન પણ સમ્યક પછી કહેવાય. સમ્યક દર્શન થાય એટલે જ્ઞાનને સમ્યક કહેવાય. ત્યાર પહેલાનું જ્ઞાન એને વિચારરૂપ હોય છે, પણ એ વિચારરૂપ જ્ઞાન પણ એને કારણ બને છે સમ્યક દર્શન. એને સમ્યક પરિણતિ નથી હોતી ને એટલે જ્ઞાન ને સમ્યક નામ નથી કહેવાતું. એ નિમિત્ત બને છે, કારણ બને છે, વ્યવહારથી કારણ બને છે. એ જ્ઞાન એને વ્યવહારથી સમ્યક દર્શન ને કારણ બને છે, પણ એની પરિણતિ તે રૂપે નથી થઈ ને એટલે એને સમ્યક નામ કહી શકાતું નથી. એને સમ્યક દર્શન થાય પછી સમ્યક જ્ઞાન કહેવાય છે. ત્યાં સુધી સમ્યક દર્શન પહેલાનું જે જ્ઞાન છે એ જ્ઞાન માત્ર જાણવા રૂપ હોય છે, પણ જો એને પ્રયોજન આત્માનું જ હોય જ્ઞાન થવામાં તો એ જ્ઞાન એને આત્મા પ્રગટ થવામાં કારણ બને છે. પણ જો આત્માનું પ્રયોજન ઘણાને ન હોય, જ્ઞાન વિચાર પેદા કરે પણ આત્માનો હેતુ ન હોય તો એ જ્ઞાન તે જ્ઞાનરૂપ થઈ જાય છે. આત્મા પ્રગટ થાય એવું જ્ઞાન ઘણી વાર જેવી કર્યું, પણ જો આત્માનો હેતુ હોય તો જ એ કારણ થાય છે. આત્માનું ધ્યેય હોવું જોઈએ, જ્ઞાન કે મને આત્મા કેમ સમજે. સંજ્ઞક દર્શનમાં
જે રીતે ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, એ જ માર્ગે જવર જ્ઞાન થાય છે. અને જવર જ્ઞાનનું શું સ્વરૂપ છે એ જરા સમજાવવા.
જે માર્ગ સમ્યક દ્રષ્ટિનો છે, જે ભેદ જ્ઞાન પ્રગટ થયું, એ જ માર્ગ ઠેઠ સુધી પહોંચે છે. પહેલા જે જિજ્ઞાસામાં જે ભાવના કરી, પ્રયત્ન કરી, પુરુષાર્થ કરીને જે સમ્યક દર્શન પ્રગટ થયું, એને અનાદિકાળનું જે દુર્લભ હતું એને પુરુષાર્થ કરી. સ્વભાવ તો સુલભ છે, પણ એને અનાદિકાળથી એકત્વ બુદ્ધિને લઈને દુર્લભ થઈ પડ્યું. એ જેને પુરુષાર્થની ભાવના અને પુરુષાર્થ નાયક તરફનો વારંવાર અભ્યાસ કરીને અને દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત કોઈ અપૂર્વ નિમિત્તથી, એ દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત કોઈ અપૂર્વ છે, એનાથી પોતે પુરુષાર્થ કરીને જે પ્રગટ થયું સમ્યક દર્શન અને જે નાયકને ગ્રહણ કર્યો, એ જે માર્ગ છે તે જ માર્ગ છેડશું. પછી એને માર્ગ સહજ ને સુગમ થઈ જાય છે. એવું દુર્ઘટના થઈ, નાયક જે ગ્રહણ થયો, એ નાયક ગ્રહણ થયો એમાં એને લીનતાની કમી છે, લીનતા ઓછી છે. બાકી જે નાયક ગ્રહણ કર્યો તે જ નાયક જે સમ્યક દર્શનમાં છે તે જ નાયક, મુનિ દશામાં છે તે જ નાયક, પૂર્ણ દશામાં પણ તે જ નાયક છે. નાયક બીજો નથી. નાયક જે ગ્રહણ કર્યો, નાયકની પરિણતિ જે દ્રષ્ટિમાં આવી તે જ નાયક, તે નથી છે. પણ એમાં એને પરિણતિ, એમાં લીનતાની ઓછપ છે, એ લીનતા વધારતો જાય છે. શુદ્ધાત્મ પ્રવૃત્તિ લક્ષણ જે શુદ્ધાત્માની પરિણતિ પ્રગટ કરવી, તે જ મુક્તિનો માર્ગ છે. જે શુદ્ધાત્માને ગ્રહણ કર્યો, આ સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્ત્રમાં હોય, એની લીનતાની ચૈતન્યમાં ઠરતો જે મુનિઓ ઠરી જાય છે, એટલા એ ઠરી શકતા નથી. સમ્યક દ્રષ્ટિ અનેક જાતની વિકલ્પ, અનેક જાતની પ્રવૃત્તિઓમાં પડેલા હોય છે. અને માર્ગ તો એક જ છે. એ માર્ગ જે મુનિ દશામાં, જે માર્ગ સમ્યક દર્શનમાં જે પ્રગટ થયો, તે જ માર્ગ મુનિ દશામાં છે. મુનિઓ વારંવાર સ્વરૂપમાં લીન થઈ જાય છે. જે નાયક ગ્રહણ કર્યો, જે ચૈતન્યનું ઘર જે ગ્રહણ કર્યું હતું, તે ઘરની અંદર વારંવાર ડૂબી જાય છે, સમાઈ જાય છે. અને સમ્યક દ્રષ્ટિ નાયકને ગ્રહણ કરે છે, વારંવાર એમાં ડૂબી જતા નથી, એ બહાર ઉભારે છે. તે મુનિઓ વારંવાર સ્વરૂપમાં ડૂબી જાય છે, જામી જાય છે. અંતર્મૂર્તે અંતર્મૂર્તે સ્વરૂપમાં લીન થઈ જાય છે. વારંવાર સ્વરૂપમાં તેને બહાર આવવું પણ મુશ્કેલ પડે છે. એક અંતર્મૂર્તે બહાર આવે ને પાછી અંદર ચાલ્યા જાય છે, એવી દશા એને પ્રગટ થાય છે. માર્ગ તો એક જ છે, બીજો કોઈ માર્ગ નથી. કેવળ જ્ઞાન પણ તે જ માર્ગે પ્રગટ થાય છે. માર્ગ સરળ છે, પછી માર્ગ એને સહજ અને સુગમ થઈ ગયો છે. શ્રમણોજીનો તીર્થંકરો આ રીત સેવી માર્ગને સિદ્ધિ વિરાનો તેમને નિર્વાણના તે માર્ગ, બસ આ માર્ગે જ મોક્ષ છે. સુધી એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. અને કેવળ જ્ઞાન થાય છે, એ કેવળ જ્ઞાનની તો શું વાત કરી. તો જેવું ચૈતન્ય દ્રવ્ય અનાદિનંદ શાશ્વત છે, એવું ચૈતન્ય દ્રવ્યને પરિણતિ રૂપે પ્રગટ થઈ ગયું. જે ચૈતન્ય દ્રવ્ય અનાદિનંદ શાશ્વત, જે એના અનંત ગુણો બધા જે પરિણમન રૂપે શક્તિમાં હતા, એના કેટલાય ગુણો બધા શક્તિમાં હતા, બધા પ્રગટ થઈ ગયા, બધા ખીલી ગયા. એટલે જેવું ચૈતન્ય દ્રવ્ય હતું તેવું જ એના પર્યાયો બધા ખીલી નીકળ્યા. અને એનું જ્ઞાન કેવળ જ્ઞાનનું એક સમયની અંદર લોકને પોતાના સ્વરૂપમાં એ જ્ઞાન સાગર પોતે પોતાના સ્વરૂપમાં ડૂબી ગયા છે. નાયકમાં ડૂબી ગયા, આનંદ સાગરમાં ડૂબી ગયા, અનંત ગુણો ખીલી નીકળ્યા. જ્ઞાન પણ એ જ્ઞાન પોતે સ્વરૂપ તરફ, દિશા એની સ્વરૂપ તરફ થઈ ગઈ, પૂર્ણ દિશા. અને સમ્યક દ્રષ્ટિને અમુક રીતે સન્મુખ નાયક તરફ હતો, પૂર્ણ સ્વરૂપ સન્મુખ જ ડૂબી ગયા. ડૂબી ગયા પછી સહજપણે ક્ષયોપમ જ્ઞાનનો ક્ષયોપમ, જે જ્ઞાન ક્ષયોપમ રૂપે હતું, અંતર્મૃતિ કામ કરતું, એ કેવળ જ્ઞાનીનું જ્ઞાન એક સમયમાં વગર વિચાર્યું, ને જાણવાની ઈચ્છા વગર, એની ઈચ્છા પણ નથી, ઈચ્છા વગર એક સમયની અંદર જ્ઞાનની એવી શક્તિ છે, જ્ઞાન એવું સર્વજ્ઞ સ્વભાવ આત્માનો, એક સમયની અંદર આખા લોકાલોકને અનંત દ્રવ્યોના ગયોકાળ વર્તમાન ભવિષ્ય એવા અનંત અનંત દ્રવ્યોના ગુણ પર્યાયોને એના જુદા 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 અનંતકાળ ને બધું એક સમયમાં એના જ્ઞાનમાં આવી ગયું છે. તોય પણ અણુ રેણુગત તો એને બોજો નથી થતું, જેને અણુ કેમ પડ્યું હોય જ્ઞાનમાં એની જેમ પોતે પોતાના ડૂબેલા રહે છે. એવું સ્વપર પ્રકાશક જ્ઞાન એને ખીલી નીકળે છે. એ કેવળ જ્ઞાન એમ જ્ઞાન એની ઈચ્છા પણ નથી. એ સ્વપર પ્રકાશક જ્ઞાનનો સમ્યક એની પેલા કઈ નાશ નથી થતો, શક્તિમાં હોય છે, એ બધું પ્રગટ થાય છે. જાદુ શાસ્ત્ર જ્ઞાનભૂત તો જેના એવું નથી, મૂળ પ્રયોજનભૂત તત્વ જાણે એ ધ્રુવ અને એને દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ એ આત્મા એના ગુણ પર્યાયો સ્વપરનું ભેદ જ્ઞાન એને જે પ્રયોજનભૂત છે જે મોક્ષ માર્ગમાં જે પ્રગટ થાય છે એને પ્રયોજનભૂત એટલું એને જાણે તો પણ મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. એમાં જાજુ જાણે તો થાય એવું નથી, પણ પ્રયોજનભૂત તત્વ તો જાણે. શિવભૂતિ મુનિ કઈ જાણતા નહોતા, પણ એને આ ભેદ આ ડાળ જુદી અને ફોતરા જુદા બાઈ જોતી એમાંથી ડાળ જુદી ફોતરા જુદા એ મારો આત્મા જુદો અને વિભાવ જુદો છે એમ ભેદજ્ઞાન કરી સ્વપરનું ભેદ વિજ્ઞાન કરીને અંતરમાં લીન થઈ ગયા. પણ સ્વપરનું ભેદ વિજ્ઞાનમાં હું આ દ્રવ્ય છું અને આ વિભાવ છે, હું અનાદિ અને શુદ્ધાત્મા છું અને આ વિભાવમાં પર્યાય છે, એ પર્યાયમાં વિભાવ થાય છે પણ એ મારો સ્વભાવ નથી. સ્વભાવ વિભાવનું વિજ્ઞાન કરીને અંતરમાં ઉતરી ગયા તો એમાં એને બધું આવી જાય છે. જીવ તત્વ આશ્રવ સંવર નિદ્રા બધું અંશે સાધક દશા થઈ વિશેષ થાય, વિશેષ પુરુષાર્થ નિદ્રા થાય છે અને પૂર્ણ થવાથી મોક્ષ થાય એમ એની પરિણતિમાં જ બધું આવી જાય. તિરિંજ જો કઈ જાણતા નથી હોતા તો એને તિરિંજ જાણીને શબ્દ નથી આવડતા, પણ સ્વપરનું ભેદ વિજ્ઞાન થાય કે હું આ આત્મા છું અને આ વિભાવ છે, સ્વભાવ વિભાવનું ભેદ જ્ઞાન થાય એમાં હું આ ચૈતન્ય સ્વભાવ નાયક સ્વભાવ હું મારો આત્મા, આ વિભાવ મારો સ્વભાવ નથી અને એમ મારા પુરુષાર્થની મંદતા એ થાય છે. એને ભાવમાં બધું આવી જાય છે ભેદ વિજ્ઞાન, નામ નથી આવડતા, હું આ નાયક છું અને આ વિભાવની પરિણતિ મારા સ્વભાવમાં નથી એમ ભેદ વિજ્ઞાન કરી અને જ્ઞાયકને ગ્રહણ કરી દે છે. અને એ જ્ઞાયકની ગ્રહણતામાં આગળ જાય, આગળ જવાનો પુરુષાર્થ, અમુક જ્ઞાયકની દ્રષ્ટિને દ્રઢ રાખવાનો પુરુષાર્થ, સંવર, અમુક સ્વરૂપ આચરણ ચારિત્ર એ બધું એમાં આવી જાય, નવ તત્વનું બધું એમાં આવી જાય છે. પણ એને નામ નથી આવડતા, પણ સ્વપર ભેદ વિજ્ઞાન થાય એમાં એ નવ તત્વની બધી જે એની સાધક દશામાં બધું આવી જાય છે. દર્શન જ્ઞાન ચારિત્રને આ દર્શન ને જ્ઞાન જે પ્રતીક પોતાને કરી હું ચૈતન એમાં અખંડ દ્રવ્ય પર દ્રષ્ટિ ગઈ અને આ પર આ વિભાવ પર ને હું સ્વ એમાં એ જ્ઞાનના જ્ઞાન સ્વપર ને જાણે આવી જાય, પોતા તરફ લીનતા કરે છે એમાં અંશે સ્વરૂપ આચરણ ચારિત્ર આવે છે. એટલે એમાં દર્શન જ્ઞાન ચારિત્ર વિશેષ લીનતાનો પ્રયત્ન પણ કરે છે. એટલે દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો પણ એમાં આવી જાય છે. એને નામ નથી આવતું. કેટલાક ત્રિંચો પાંચમા ગુણ સ્થાનને પ્રગટ કરે છે એટલે એની વિશેષ ચિંતાને પણ પ્રગટ કરે છે. એટલે એમાં એને ચારિત્રની દશા દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો પણ આવી જાય. એટલે ભેદ શું અભેદ શું એ સાધ્ય સાધકને જે એની સાધ્ય સાધકના જે પંથ છે એને નામ વગર પણ એમાં આવી જાય છે. એટલે અમુક પ્રયોજનભૂત જ્ઞાન હોવું જોઈએ. ધ્રુવ જાણે ધ્રુવ યથાર્થ જાણ્યું ક્યારે કહેવાય કે ધ્રુવ યથાર્થ જાણે એની સાથે એના બધા પડખાઓ આવી જાય તો એને યથાર્થ ધ્રુવ જાણે છે. હું નાયક ધ્રુવ છું અને આ વિવાહો નથી, એમ એના જે પ્રયોજનભૂત પડખાઓ આવી જવા જોઈએ. એકલું ધ્રુવ એટલે એ ધ્રુવ ની અંદર શુષ્કપણે એકલું ધ્રુવ કે મારામાં કઈ છે જ નહીં, નથી એટલે એને પર્યાયમાં પણ નથી. અને આ પુરુષાર્થની મંદતા એ થાય છે એનો કઈ વિવેક જો ના આવે તો એ ધ્રુવ એને યથાર્થ ગ્રહણ કર્યું નથી. એમ ધ્રુવમાં બધા પડખાઓ આવી જાય. ધ્રુવ એ ધ્રુવ એક નાયક ધ્રુવ એમાં આવી જાય બધું, પણ એ યથાર્થપણે ક્યારેક ગ્રહણ થાય એમ બધું આવી જવું જોઈએ તો યથાર્થ ગ્રહણ કર્યું છે. દ્રષ્ટિ સમ્યક નાયક હું છું એવી દ્રષ્ટિ સમ્યક ક્યારે કહેવાય કે એની સાથે જ્ઞાન પણ સમ્યક. જ્ઞાન જે વિવેક કરે છે એ જ્ઞાનની વિવેક અને દ્રષ્ટિ એ બે સમ્યક હોય તો એ સમ્યક કહેવાય છે. પણ જ્ઞાન સમ્યક ન હોય તો દ્રષ્ટિ સમ્યક હોતી નથી, દ્રષ્ટિ સમ્યક ન હોય તો જ્ઞાન પણ સમ્યક હોતું નથી. માટે એમાં સમ્યક હોય તો એક ધ્રુવ જ્ઞાન કરે તો પણ એમાં બધું આવી જાય છે. પણ એમાં ટૂંકામાં સ્વપરનું ભેદ વિજ્ઞાન, એમાં દ્રવ દ્રષ્ટિપૂર્વકનું સ્વપરનું ભેદ વિજ્ઞાન. પણ એ ભેદ વિજ્ઞાન એકલું હોતું જ નથી. ભેદ વિજ્ઞાન કોને કહેવાય કે દ્રવ દ્રષ્ટિપૂર્વક હોય તો જ ભેદ. ભેદ કોનાથી પડે? પોતે પોતાને ગ્રહણ કરે તો ભેદ પડે. પોતાને ગ્રહણ કર્યા વગર ભેદ થાય ક્યાંથી? કે હું આ ચૈતન્ય છું નથી એમ પોતાને ગ્રહણ કર્યા વગર ભેદ થાય જ ક્યાંથી? યથાર્થ ભેદ જ્ઞાન થાય એમાં દ્રવ દ્રષ્ટિ પણ આવી જાય. ભગવાનને જાણે એ પોતાને જાણે છે એવું સંબંધ છે. ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણે એ પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણે છે. પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણે ભગવાનના દ્રવ્યગુણ પર્યાય એવું નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. પણ એ દ્રવ્યગુણ પર્યાયમાં બધું ટૂંકામાં આવી જાય છે. અનાદિકાળથી માર્ગ નથી જાણ્યો એમાં એ નિમિત્ત ઉપાદાનનો એવો સંબંધ છે કે પેલા એકવાર ભગવાનની વાણી કોઈ ગુરુની વાણી પ્રત્યક્ષપણે મળે ત્યારે એને અંતરમાંથી કઈ અપૂર્વતા લાગે છે. એવું નિમિત્ત કરે છે પોતાથી, પણ એમાં એવું નિમિત્ત ઉપાદાનનો એવો સંબંધ રહેલો છે. એમ એક ધ્રુવ નાયકમાં આવી જાય પણ એ ક્યારેક એમાં ભેદ બધા પડખાઓ પ્રયોજનભૂત પડખાઓ આવી જાય એટલું ધ્રુવ તો સુકું ધ્રુવ એમ થઈ જાય તો એ યથાર્થ નથી. એમ શું સીધું જઈ ન શકે? પડખા પણ ઝાઝુ જ્ઞાન હોય કે ઝાઝુ શાસ્ત્ર જાણે, જાણે તો વધારે લાભનું કારણ છે, પણ ન જાણે તો એને ટૂંકું પણ જાણે સ્વપર ભેદ વિજ્ઞાન તો પણ એમ આવે.
પ્રથમ ધ્રુવ સ્વભાવ ઉપર પછી પડખા,
પણ એ પ્રથમ ધ્રુવ ઉપર જાય એને બધા પડખાઓ આવી, પણ ધ્રુવ પોતે જાણ્યો નથી તો એને વિચારથી નક્કી કર્યા વગર એ જ્ઞાન નો વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી. જ્ઞાન થી વિચાર કરે હું કોણ પર કોણ એમ વિચાર કર્યા વગર, એ જ્ઞાન થી વિવેક કર્યા વગર એ આગળ જઈ શકતો નથી. હું ધ્રુવ છું એમ વિચાર કર્યો જ્ઞાન થી નક્કી કર્યું તો વચ્ચે જ્ઞાન તો આવી જાય છે. દ્રષ્ટિ ને જ્ઞાન બે સાથે જ રહેલા છે. દ્રષ્ટિ રાખો જ્ઞાન કાઢી નાખો તો નીકળશે નહીં કઈ, જ્ઞાન કાઢી નાખો તો એક દ્રષ્ટિ રહેતી નથી. આત્મા આનંદ ગુણથી ભરેલો અને આનંદ ધર્મથી ભરેલો છે, એમાંથી એક ગ્રહણ કરો એક કાઢી નાખો તો વસ્તુ સ્વરૂપ વસ્તુને સાધી શકાતી નથી. એમાં બે જાતનું લક્ષ રહેવું જોઈએ.
પ્રવચન જે પુસ્તક છે એમાં આમાં લખ્યું છે કે સાધકનું જ્ઞાન હો, જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે તેમાં રાગ સમાય નહીં, એ તો રાગથી ભિન્ન સદા જ્ઞાયક જ છે. આમાં કહ્યું કેવળ જ્ઞાન અને સાધકનું જ્ઞાન બંને એક થયા. કેવળ જ્ઞાન હો કે સાધકનું જ્ઞાન હો, કઈ અપેક્ષાએ
જ્ઞાન તો સમ્યક નહીં આ અપેક્ષા. કેવળ જ્ઞાન તો લોકાલોક જાણનાર છે, એને તો પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. આ પૂર્ણ જ્ઞાન નથી પ્રગટ થયું, કેવળ જ્ઞાન તો વિતરાગ દશા થઈ ગઈ છે. એને ઝાડનો તો ક્ષય થઈ ગયો. વિતરા દ્રવ દ્રષ્ટિપૂર્વક એને તો ચારિત્ર દશા થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ થયું. સ્વપરને જાણનારું એવું જ્ઞાન એને પ્રગટ. પોતાને પોતાના સ્વભાવમાં રહીને સહજ સ્વભાવે બધું જાણે છે. પણ કેવળ જ્ઞાનીનું જ્ઞાન ને સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન એ તો એને સમ્યકતાને હિસાબે એ કીધું છે કે આ જે સમ્યક છે એ જ્ઞાયકની અપેક્ષા. કેવળ જ્ઞાનીનું જ્ઞાન જ્ઞાયકને જાણવાનું, સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પણ જ્ઞાયકને જાણે એની અપેક્ષા એ છે. બાકી સર્વ અપેક્ષા એ નથી. કેવળ જ્ઞાનીનું જ્ઞાન તો પ્રત્યક્ષ છે. આ સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પ્રત્યક્ષ નથી, એ તો સ્વરૂપ પ્રત્યક્ષ છે. સર્વ પ્રત્યક્ષ નથી, સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સર્વ પ્રત્યક્ષ નથી. એ જ્ઞાયકને જાણનાર, એ જ્ઞાયકની અપેક્ષા એ એક કીધું છે. સમ્યકતા સમ્યકની હિસાબે એક કીધું છે, પણ બધું પ્રત્યક્ષના હિસાબે એક નથી. એ અપેક્ષા જુદી છે, બે અપેક્ષા સમજવાની. એનું દ્રવ અને એનું દ્રવ એક સરખું છે. અને સમ્યક દ્રષ્ટિને જ્ઞાન જે પ્રગટ થયું એ જ્ઞાયકને જાણનારું જ્ઞાન છે અને સમ્યક છે, એ અપેક્ષા એક છે. એમ તો સિદ્ધ ભગવાનનો અનુભવ અને સમ્યક દ્રષ્ટિનો અનુભવ એક જાતનો છે, સિદ્ધની જાત. પણ એ તો એક જાતની અપેક્ષા, આ તો અંશ છે. કેવળ જ્ઞાન એ તો સર્વ સર્વાંશે પ્રગટ થયું, એનું અનુભવ એ અંશ અપેક્ષા છે. આ જ્ઞાન પણ એને નાયકતાને જાણે છે અને સમ્યક છે માટે સર્વ અપેક્ષા. કેવળ જ્ઞાનનું જ્ઞાન તો પ્રત્યક્ષ છે અને અપરોક્ષ છે. એના અનુભવ સ્વાનુભૂતિની અપેક્ષા એ સમ્યકની અપેક્ષા એ એની નાયકની અપેક્ષા એ. જે સત છે એ સતને તે રૂપે જાણવાથી એને અનુભવ કરવા મદદરૂપ થાય. કારણ અનાદિની ભ્રાંતિ છે, જેમ સ્વરૂપ છે એમ જાણતું નથી. પર પદાર્થને પોતાનું માની લ્યો છે, પર દ્રવ્યના પર દ્રવ્યના ગુણ એને પર્યાય બધું પોતા રૂપ માને, પોતે બીજા રૂપને પોતા બીજાને પોતા રૂપ એવી ભ્રાંતિની લઈને એવી ભ્રાંતિ હોય. યથાર્થ જ્ઞાન ન હોય તો અનુભવ યથાર્થ થતો નથી. યથાર્થ જ્ઞાન વગર પોતે આગળ જઈ શકતો નથી. જે સતનું સ્વરૂપ છે એવું જેને જાણે તો જ એનો અનુભવ થાય. જે સત છે, જે ઉત્પાદવે ધ્રુવ રૂપ સત જેમ છે એમ યથાર્થ જાણે તો જ અનુભવ થાય. જેનું બીજ વાવે એ આંબાનું બીજ હોય તો એમાં આંબા જ ઉગે, ને આકોલિયાના બીજમાંથી કાંઈ આંબા ન ઉગે એમ યથાર્થ જ્ઞાન વગરનું યથાર્થ સ્વરૂપ પ્રગટ થતું નથી. એને દ્રષ્ટિ રાખે પર ઉપર સમજ્યા વગરનું એમ નેમ તો એમાંથી કંઈ પોતે જે સ્વભાવ હોય સ્વભાવમાંથી સ્વભાવ આવે. સ્વભાવ જેમ છે એમ માનીને માન્યતા જૂઠી હોય અને જૂઠી માન્યતા જેની છે ને પુરુષાર્થ પણ જૂઠો જ હોય. બધું જૂઠું હોય એટલે એમાંથી અનુભવ થઈ શકે નહીં, સ્વાનુભૂતિ હોય. યથાર્થ જ્ઞાન હોય તો જ યથાર્થ અનુભૂતિ થાય. યથાર્થ જ્ઞાન વગરની યથાર્થ અનુભૂતિ થતી નથી. યથાર્થ જ્ઞાન વગર યથાર્થ ધ્યાન થતું નથી. યથાર્થ જ્ઞાન વગરનું યથાર્થ અનુભૂતિ પણ થતી નથી. જ્ઞાન વગર યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. સત્ય જેવું છે એવું જેને જાણે તો જ એમાંથી પર્યાય પ્રગટ થાય અનુભૂતિની. જ્ઞાન વગરની યથાર્થ અનુભૂતિ થતી નથી. એ જાણે કે હું જુદો છું, આ મારું દ્રવ, આ હું દ્રવ આ રૂપે છું, આ મારો જ્ઞાન સ્વભાવ છે અને એમાં પરિણતિ થાય છે એમ બરાબર યથાર્થ જાણે તો જ એ જાતનો પુરુષાર્થ પડે. જ્ઞાન જુદો પુરુષાર્થ જુદો થાય. દેવ દ્રવ છે એનો આલંબન લે અને એ તરફ જાય તો જ પુરુષાર્થ યથાર્થ. ધર્મ બહારથી માને બીજામાંથી આવે છે એવું માને, માન્યતામાં ભ્રમ હોય તો પુરુષાર્થ યથાર્થ થઈ શકતો. સત છે એને સતને નિત્ય માને નહીં, સતને પર્યાય એકલી પર્યાય પર્યાય માને તો પુરુષાર્થ યથાર્થ. હું સત ત્રિકાળ સત છું એમ માને તો જ એને દ્રષ્ટિમાં થંભે અને પુરુષાર્થ ઉપડે. હું પરિણમન કરતો નથી એમ પરિણમન સ્વભાવ હોવા છતાં નથી એમ માને તો પુરુષાર્થ યથાર્થ અનુભૂતિ થતી નથી. થવું હોય એને તો જ્ઞાન યથાર્થ હોવું જોઈએ. જ્ઞાન ની દ્રષ્ટિ પોતે દ્રષ્ટિ પ્રતિક મુખ્ય થાય, દ્રવ્ય પર દ્રષ્ટિ કરે. મુક્તિના માર્ગમાં દ્રષ્ટિ મુખ્ય છે, પણ જે અનાદિનો અજૈણો છે એને વચ્ચે જ્ઞાન આવ્યા વગર રહેતું નથી. જ્ઞાન યથાર્થ હોય તો જ આગળ દેશ જ્ઞાન વગર આગળ દેશ રાખતો નથી. દ્રવ્ય દ્રષ્ટિ તો એની મુક્તિની પર્યાય શરૂ થાય એ દ્રષ્ટિ મુખ્ય એમાં છે. મુક્તિનો માર્ગ જ્યાં શરૂ થાય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે એ યથાર્થ દ્રષ્ટિ હોય, દ્રષ્ટિના અવલંબને આગળ જાય છે. પણ પેલા શરૂઆતમાં જે અજૈણું છે એને જ્ઞાનનો વ્યવહાર વચ્ચે આવ્યો વગર રહેતું નથી. દ્રષ્ટિ એની મેળે મેળે કઈ એમ થઈ જતી નથી, જ્ઞાનનો વ્યવહાર વચ્ચે આવે છે. દ્રવ્યનું જે અવલંબન કર્યું એ મુક્તિના માર્ગમાં દ્રષ્ટિ મુખ્ય અને જ્ઞાન સાથે રહે છે. જ્ઞાન તો સાથે ને સાથે રહે. પેલા એમ કરે મારે કઈ જાણવું નથી, દ્રષ્ટિ એક દ્રષ્ટિ કરવી છે. પણ સમજ્યા વગર દ્રષ્ટિ કોની ઉપર કરવી, દ્રષ્ટિ કેવી રીતે કરવા, જ્ઞાનનો વ્યવહાર તો વચ્ચે આવ્યા વગર રહેતું નથી. આત્માને ઓળખી તો એ તરફ દ્રષ્ટિ જાય કે હું સત્તા જ્ઞાન સ્વરૂપ નાયક આત્મા છું એમ વિચારીને બરાબર જાણીએ કે હું સ્વતંત્ર દ્રવ્ય છું, કોઈ મને કરી શકે નથી, હું અનાદિ અનંત છું. પર પદાર્થને હું નથી કરી શકતો, પર પદાર્થ મને નથી કરી. યથાર્થ જ્ઞાન થાય તો યથાર્થ તો દ્રષ્ટિ સમજ્યા વગર દ્રષ્ટિ કેવી રીતે જ્ઞાન વચ્ચે આવ્યા વગર વચ્ચે જ્ઞાનનો વ્યવહાર આવે છે. શ્રુત જ્ઞાન વચ્ચે આવે છે, પણ કેટલું શ્રુત જ્ઞાન, કેટલા મૂલ્યો ને કેટલા શ્રુત કેવડી કહેવાય છે, કેટલા એટલું શ્રુત જ્ઞાન વચ્ચેમાં આવે છે. શ્રુત ને કેવળ જ્ઞાનમાં કઈ ફેર નથી, પરોક્ષ ને પ્રત્યક્ષ એવડા સંવેદન ની અપેક્ષા એ કીધું. પણ આ જે શુદ્ધ જ્ઞાન શુદ્ધ કેવને હોય છે એને પણ એમ જ કહેવાય છે. એ પરોક્ષ કેવળ જ્ઞાન એનું જ્ઞાન પ્રત્યક્ષ, પરોક્ષ પ્રત્યક્ષ નો ફેર છે. બાકી કેવળ જ્ઞાન જેટલું શ્રુત કેવડી જાય છે એમ કહેવાય છે, એટલું વચ્ચે એ આવે છે. પણ કામ તો માત્ર મોક્ષ માર્ગમાં દર્શન અને ચારિત્ર એ આવે. જ્ઞાન વચ્ચે જ્ઞાન કામ તો જ્ઞાન તો વચ્ચે હોય જ છે, પણ જ્ઞાન વિવેક કરે છે એટલું એનું બધું જાજુ જાણવાનું એ નહીં. વચ્ચે ભેદ જ્ઞાની ધારા, ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવો કે સ્વરૂપમાં સ્થિર ન થઈ જાય ત્યાં સુધી આવે છે. ભેદ જ્ઞાન અતૂટ ધારા એ ભાવો એ ભેદ જ્ઞાન વચ્ચે કામ કરે છે. ભેદ જ્ઞાની ઉગ્રતા એ જ્ઞાન એ કામ કરે છે. ભેદ જ્ઞાની ઉગ્રતા દ્રષ્ટિ દ્રવ્ય પર છે, ભેદ જ્ઞાની ઉગ્રતા ને બધી લીનતા એમ એને ઉપમા દેવાય છે પરોક્ષ. બાકી કેવળ જ્ઞાન એનું પ્રત્યક્ષ તો ક્યાં, પછી કે છે ને અરે તમે મારું ક્ષરક્ષમ જ્ઞાન ક્યાં અને પ્રભુ તમારું સહાયક ક્યાં ને હું ક્યાં એમ કે અંતર્મૂર્તે મારો ઉપયોગ તો જાણી શકે, તમે તો એક સમયમાં જાણી શકો, હું ક્યાં એનો કાંઈ મેળ નથી. તમે તો અનંતો, તમારું તો અનંતું ને મારું તો કેટલે ભાગે એમ એ અપેક્ષા એમ કહેવાય છે. આ તો ક્ષરક્ષમ ક્ષણે ક્ષણે જાણનારું બધું એક ઉપયોગ અંતર્મુખ થાય ત્યારે જણાય, તમે તો એક સમયમાં જાણો એ અપેક્ષા એ ઘણું થાય. કેવળ જ્ઞાનનું અનંત અને ક્ષરક્ષમ નું તો એક અંતર્મુખમાં જાણનારું એટલે થોડું એને મેળ ન આવે એટલું એમ કહેવાય. પછી એને મહિમા એમ કહેવાય કે શ્રુત જ્ઞાની અને કેવળ જ્ઞાની વિસરતા છે એમ કહેવાય. શાસ્ત્રમાં શ્રુત જ્ઞાની કેવળ એટલે સંવેદન ની અપેક્ષા આવે છે, પણ બે અંદર કહેવાય. જ્યાં સુધી આત્માને ઓળખે નહીં, આત્માની અંદર અનુભૂતિ થાય, અનુભૂતિ થયા પછી પણ વચ્ચે આ શાસ્ત્ર સ્વાધ્યાયની હોય છે. જ્યાં સુધી સ્વરૂપમાં પૂરી લીનતા ન થાય, આ અનુભૂતિ ન થાય, ત્યાં વચ્ચે એની ભૂમિકાની અંદર શાસ્ત્ર સ્વાધ્યાય વાંચન વિચાર બધું હોય છે. પણ એમાં જાજુ જાણવું જોઈએ, જાજી શાસ્ત્ર સ્વાધ્યાય હોય તો જ થાય એવો નિયમ નથી. પ્રયોજનભૂત જ્ઞાન તો હોવું જોઈએ એની સાથે. એ વસ્તુ તો હોય છે, જે વિતરાગ નથી થયો ત્યાં સુધી મુનિઓ સ્વાધ્યાય હોય છે. મુનિઓને પણ એ શાસ્ત્રો લખે છે, છઠ્ઠે સાતમે ગુણ સ્થાને જોડતા હોય છે, સ્વાનુભૂતિમાં અંતર્મુખ લીન થાય, પાછા બહાર આવે. બહાર આવે ત્યારે શાસ્ત્ર સ્વાધ્યાય હોય, શાસ્ત્રો લખે, ઉપદેશ હોય, બધું હોય. અને શુભ ભાવો ગૌણ, અશુભ ભાવો ગૌણ થયા, અને શુભ ભાવોમાં મુનિરાજો પણ રોકાતા હોય છે. તો ગ્રસ્તાશ્રમમાં તો એ હોય છે. અને હજી જ્યાં કાંઈ આત્મા કોણ છે, શું છે, એની યથાર્થ નિર્ણય પ્રતીત અંતરમાંથી થઈ ન હોય, એને તો વચ્ચે શાસ્ત્ર સ્વાધ્યાય, દેવ ગુરુ શાસ્ત્રની મહિમા બધું હોય છે. પણ ધ્યેય એક આત્મા નું હોવું જોઈએ કે મને શુદ્ધાત્મા કેમ ઓળખાય, આત્મા નિર્વિકલ્પ તત્વ છે કેમ ઓળખાય. એને માટે જાજુ જાણે અને જાજુ બધું શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ એવું નથી હોતું, પણ પ્રયોજનભૂત જ્ઞાન તો હોય છે. શુદ્ધાત્મા કેમ ઓળખાય, એ ચોવીસે કલાક એ જ ધ્યેય રાખવાનું. આત્માનો મહિમા આવવો જોઈએ. આત્મા સર્વસ્વ છે, આ બધું નિસાર છે. આ પર પદાર્થોમાં લોકાવું, વિભાવ, અંદર રાગ ને દ્વેષ ને વિકલ્પ ને એ બધું મારું સ્વરૂપ નથી, આપૂર્તારૂપ છે, દુઃખરૂપ છે, એ બધું નિસાર છે, સારભૂત આત્મા છે. એની મહિમા, એનો રસ, એ બધું એવું જવું જોઈએ, એવું ધ્યેય હોવું જોઈએ. આત્મા શુદ્ધાત્મા અનાદિ અનંત શાશ્વતો છે. આ બધું જે છે એ પર્યાય વિભાવ પર્યાય છે, હું મારું એ સ્વરૂપ નથી, એવું ધ્યેય હોવું જોઈએ. એની સાથે એને વાંચન ને વિચાર અશુભ ભાવોથી બચવા માટે શુભ ભાવો વચ્ચે હોય છે, નહીતર અનાદિનો ક્યાંક તો ઊભો હોય છે, ત્યાં અશુભમાં ત્યાં શુભમાં. હજી શુદ્ધાત્મા તો પ્રગટ થયો નથી, શુદ્ધ પરિણિત થઈ નથી, શુદ્ધાત્મામાં લીન થયો નથી, એટલે ક્યાં અશુભમાં શુભમાં ઊભો હોય છે. એટલે ગ્રસ્તાશ્રમમાં અશુભ ભાવોથી બચવા માટે શુભ ભાવ હોય છે. અને ધ્યેય એક શુદ્ધાત્માનો કે મને શુદ્ધાત્મા કેમ હોય. અનુભવ થયા પછી તો એને માર્ગ મળી ગયો, એની દિશા આખી પણ થઈ ગઈ, એને ભેદ જ્ઞાની ધારા પ્રગટ થઈ ગઈ. એને બહાર હોય તો એને જ્ઞાયક ની ધારા પ્રગટ હોય છે, ભેદ જ્ઞાન ની ધારા હોય છે. હું જ્ઞાયક, દરેક કાર્યોમાં એને સહજપણે જ્ઞાયક, એ યાદ કરીને ગોખવું પડતું નથી. પણ દરેક વિકલ્પ આવે કે બહારના કાર્ય, દરેક વખતે હું નાયક નાયક નાયકની ધારા ચાલતી હોય છે, અને નાયક તરફ પરિણતિ જાતી હોય છે. અને અનુભૂતિ તો એને સહજ હોય છે, એની દશા પ્રમાણે થાય છે. પણ એની દશા, એની દિશા આખી પણ થઈ ગઈ છે, એની અંતર દશા પણ થઈ ગઈ છે. વાંચન વિચાર તરફ ઉપયોગ, ઉપયોગ તે તરફ હોય અને એમને એ વાંચન તરફથી ઉપયોગ પલટી જાય અને સ્વભાવમાં ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ જાય તો અનુભૂતિ થાય. ઉપયોગ બહાર હોય ને અનુભૂતિ થાય એમ ન બને, ઉપયોગ અંતરમાં ચાલ્યો જાય તો. શાસ્ત્ર સ્વાધ્યાયમાં બેઠો એ ભલે પુસ્તક ને બધું બહાર પડ્યું, પણ ઉપયોગ જો શાસ્ત્ર તરફ હોય તો સ્વાનુભૂતિ ન હોય, ઉપયોગ અંતરમાં ચાલે.
પણ ઉપરાંતમાં આ હેતુ અને અહેતુ, આ સુખ અને દુઃખ, જે હેતુ છે તે શું, એને જે પ્રયોજન એને પ્રાપ્ત કરવું છે એ એને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. એ રીતે જે બળ બળ એને શ્રદ્ધામાં જે બળ બળ આવે છે
પર્યાય તો આશ્રયભૂત નથી, પણ અને જ્ઞાનમાં મને ખ્યાલ છે કે દ્રવ્ય ને પર્યાય તે દ્રવ્યનું સ્વરૂપ છે, બધું દ્રવ્ય જ છે. જે શાશ્વત ટકનારું છે એ પોતે એ પોતે આશ્રયરૂપ છે, અને એ આશ્રય એ હિતરૂપ એવી રીતે છે કે એ પોતે એનો આશ્રય લેવા છે, એ પર્યાયનું નિર્મૂળ થશે. પણ જે ઉત્પાદ વય છે, જે ઉત્પાદ થાય છે એ સર્વથા અહિતરૂપ નથી. એને તો જ્ઞાનમાં ખ્યાલ એવો જોઈએ છે કે સર્વથા અહિતરૂપ નથી, ઉત્પાદ તો નિર્મળ પર્યાયનું જે હશે, અને નિર્મળ પર્યાય સુખરૂપ પણ છે. કારણ કે જે પ્રગટ થાય એ સુખનું કારણ થાય છે, એ આનંદ નિવેદન પર્યાયમાં આવે છે, સુખનું કારણ. એટલે સર્વથા અહિતરૂપ નથી, અમુક અપેક્ષા એવી અપેક્ષા તેનો આશ્રય કરવો, એ રૂપ નથી પણ દ્રવ્યનો આશ્રય કરવો તે જ કલ્યાણનો એ જ આશ્રય રૂપ છે. એમાંથી એના આશ્રયથી જ બધું પ્રગટે છે. એનું એક ગમે એ ભાષામાં હિત અહિતરૂપ પણ આજે ખ્યાલ રે કે આ પર્યાય પણ એક નિર્મળ પર્યાય ચેતન માં પ્રગટે છે, એટલે એને ખ્યાલ કરવો જોઈએ. ભેદ જ્ઞાન કરે કે આ વિભાવ પર્યાય તો હું નથી, એ તો મારો સ્વભાવ નથી. અને એ ભેદ જ્ઞાન નું જે જોર છે કે આ દ્રવ અને આ વિભાવ પર્યાય એ બે ના સ્વભાવ ભેદ, એનું બળ જે છે એ બળ તો એકદમ. પછી જે આ નિર્મળ પર્યાય એ કોઈ અપેક્ષા અનુશાશ્વત એનું ભેદ જ્ઞાન એનાથી જે જુદો પડે એના જોરમાં, ને ઓલા વિભાવથી જુદો એના જોરમાં, એ જોરમાં એને ખ્યાલ હોય છે, એ જોરમાં એને ફેર પડે છે કે ઓલું જોર તો એકદમ અત્યંત જુદો એ જોર આવે છે, અને ઓલું નિર્મળ પર્યાયમાં અત્યંત જુદો એમ નથી આવતો, પણ એ અપેક્ષા એ અંશ છે અને હું આ ત્રિકા છે એમને આવે છે. ગમે પણ આશ્રય લેવો એ આશ્રય ચૈતન્ય નથી, આશ્રય લેવા યોગ નથી, આશ્રય હિતનું કારણ નથી.
પેલા જ્યાં સુધી નથી આવતી
ત્યાં સુધી એમ લાગ્યા કરે છે કે કઈ રીતે અપેક્ષા પડી આવી ગઈ, અપેક્ષા રહ્યા કરે છે. દ્રવ્ય પર દ્રષ્ટિમાં જોર એક આ હું આ ચૈતન્ય દ્રવ્ય છે હું છું, એમાં બધી પર્યાયો એમાં એ સ્વયં સમાય જાય છે. દ્રષ્ટિનું જોર એક દ્રવ્ય ઉપર જ રહે છે, પર્યાય ઉપર અનાદિનું છે, એટલે પર્યાયની ભાંગજડ કર્યા કરે છે, એટલે આ પરિણામ આ પરિણામ એમ. ગુરુદેવ એમ જ કહેતા હતા કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તેનું બળ એક સરખું, એમાં બળ રહે એટલે બધી પરિણામની ભાંગજડમાં ઉભો ન રહે, એક હું નાયક જ છું. પછી એને એમ આવે કે આ મારું સ્વરૂપ નથી, આ મારા પુરુષાર્થની મંદતા એ આચાર છે, એમ સાથે ને સાથે જોય છે. દ્રવ્યના જોરની સાથે ને સાથે એને જ્ઞાન કામ કર્યા.
આપની કૃપાથી ખરેખર કહું છું કે જ્ઞાન શ્રદ્ધાની સાથે જ્ઞાન સાથે ને સાથે રહે છે. એ જે આપણે બેસાડ્યું છે એ તો એવું બેસી ગયું છે કે હવે એ જ્ઞાન શ્રદ્ધાની ગમે તે વાત કરતા હોય છતાં જ્ઞાન નો વિષય અને જ્ઞાન નું કાર્ય
એ બંને દ્રષ્ટિ કરે તો બધું ગૂંચવાડો નીકળી જાય છે. હું એક આ શાશ્વત દ્રવ્ય છું, એનું જોર આવે તો બધું ગૂંચવાડો એનો ગમ થઈ જાય. એક ને લક્ષમાં લેવાથી બધું એમાં ભંગજાળ છૂટી જાય, આપે તો એમાં કઈ નુકસાનનું કારણ નથી. દ્રષ્ટિ અનાદિની કરી નથી, દ્રવ્ય દ્રષ્ટિના બળ વગર આગળ જઈ શકાતું નથી. એટલે ગુરુદેવ એકદમ દ્રવ્ય દ્રષ્ટિનું જોરથી એની દ્રષ્ટિ આખી પલટાય એવા જોરથી જેતા હતા ઉપદેશમાં, અને વસ્તુ સ્વરૂપ દ્રવ્ય દ્રષ્ટિના જોરથી જ આગળ જોઈએ. દ્રવ્ય દ્રષ્ટિના જોરની સાથે આ જ્ઞાનમાં ખ્યાલ હોવો જોઈએ. કેટલાકને એકાંત થઈ જાય એટલે નુકસાનનું કારણ થાય. એટલે દ્રવ્ય દ્રષ્ટિનું જોર એ તો મુખ્ય છે, પણ એની સાથે આ હોવું જોઈએ, મુખ્ય છે દ્રવ્ય દ્રષ્ટિનું જોર. મુક્તિ ના માર્ગ માં હોય છે, પણ દ્રઢ દ્રષ્ટિ ના જોર માં ઘણા ને એકાંત થઈ જાય છે. એને ખ્યાલ રાખવા માટે બે નો ખ્યાલ દ્રઢ દ્રષ્ટિ નો જોર બતાવ્યું, એની સાથે બધું એમને સંબંધ કરીને એમના વ્યાખ્યાનમાં બધું આવે છે. પણ હવે જે દ્રષ્ટિ હોય દ્રષ્ટિ પ્રમાણે ગ્રહણ કરી દે, ઉપર જોર વગર તો આગળ જઈ શકાતું નહીં. પર્ય અને ભાનગઢમાં એમને ક્યાંય સ્થિર થઈ શકતો
નથી.
જ્ઞાન જાણે છે, જોર તો એ સ્તર સુધી દ્રવ્ય બધું ગૌણ થઈ જાય. પૂરે થતા અપેક્ષા ના અપેક્ષા દ્રવ જ છે, એ જ્ઞાન એનો વિવેક કર્યા કરે છે.
પ્રયોજન ભૂતમાં નવ તત્વ દ્રવ્ય
એ આવી જાય છે. નવ તત્વ દ્રવ્ય બધું, પણ પ્રયોજન ભૂત સિરિયન્સો એવા છે કે જેને નવ તત્વ ના નામ નથી આવડતા, છ દ્રવ્ય નું નામ નથી આવડતા, પણ એને ભાવ બધો આવી જાય છે. સ્ત્રીયંશો ને શબ્દો નથી આવડતા. હું જીવ છું, આ જાણનારો આ જીવ છે, હું પોતે પોતાના પુરુષાર્થ કરતો, આ વિભાવ તે ટાળવા એવી આશ્રવ છે, એમાં ભાવ આવી જાય છે. પોતે પોતાના સાધના કરે એમાં સંવર આવી જાય છે. પોતે વિશેષ શુભ્રતા કરીને આગળ જાય એમ નિદ્રા આવી જાય છે. બધાના ભાવ એને સમાય જાય છે. સ્ત્રીયંશો મોક્ષ પૂર્ણ કેવળ જ્ઞાન થાય, પૂર્ણ મોક્ષ કેવળ જ્ઞાન પૂર્ણ સ્વરૂપે હું પ્રાપ્ત મારે સ્વરૂપમાં સમાઈ જાય. બધા ભાવો એમાં સમાઈ જાય છે. પણ એ તો એક્સપિરિયન્સ છે, શબ્દ નથી આવડતા ભાવ આવી. પણ પોતે જે મનુષ્ય છે અને સક્ષમ છે તો એ બધું જાણે, એમાં વધારે લાભનું કારણ થાય છે. એમાં પંચમ કાળમાં જ્યાં ત્યાં જે ભૂલ ખાતો હોય છે, એટલે પ્રયોજન ભૂત તત્વ જાણે ભૂલ ખાતો હોય, એમાં ચારે બાજુ જાણે તો લાભનું કારણ થાય છે. જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, આશ્રવ કોને, સંવર કોને, બધું સમજે તો લાભનું કારણ થાય. નિદ્રા કોને કહેવાય, બંધ મોક્ષ બધું જાણે તો લાભનું કારણ થાય. એ પ્રયોજન ભૂત છે બધું. દ્રવ્ય નવ તત્વ દ્રવ્ય પર્યાય બીજાને બીજામાં, મારામાં હું જુદો છું, દ્રવ્ય મને કઈ કરી શકતું નથી, હું બીજાનું કઈ કરી શકતું નથી, હું મારા ચેતન દ્રવ્ય પરિણતિ કરું બીજાને કરી શકતું નથી. એ બધું દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એ બધું બધું પ્રયોજન ભૂત છે. સર્વગુણાસ્તે સમ્યક દર્શન છે, કેવળ જ્ઞાન છે. મતી શુદ્ધ કેવળ જ્ઞાન છે. જે જ્ઞાયક સ્વરૂપ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ આત્મા, એનો જે સમ્યક જ્ઞાન પ્રગટ થયો છે, એ જ્ઞાન નો અંશ પ્રગટ થયો એટલે એમાં કેવળ જ્ઞાન આવી ગયું. પ્રગટ કેવળ જ્ઞાન નથી, એનો અંશ પ્રગટ થયો છે. કેવળ જ્ઞાન જે જ્ઞાન છે એનો ભેદ કરી નથી. જ્ઞાન નો અંશ સમ્યક અંશ પ્રગટ થયો કેવળ જ્ઞાન નો અંશ છે. જેને મતી શુદ્ધ કેવળ જ્ઞાનને બોલાવે છે, આવે છે ને, એ પોતે એક શક્તિ કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે, પણ સમ્યક રૂપે પરિણમ્યું. એ કેવળ જ્ઞાન એનો ભેદ કાઢી નાખો. જ્ઞાનનો અંશ એ કેવળનો અંશ જ છે. સમ્યક અંશ જે પ્રગટ થયો એ કેવળનો અંશ છે. શક્તિ અપેક્ષા એ કેવળ જ્ઞાન છે. અનેક જાતના શબ્દ આવે છે ને, ઈચ્છા અપેક્ષા મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન છે. સ્વભાવનો અંશ જે પ્રગટ રૂપ થયો, જે પોતે પરિણતિ પોતા તરફ જ્ઞાયક સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એમાં સમ્યક રૂપે પરિણતિ સ્વાનુભૂતિનો અંશ પ્રગટ થયો. અંતરમાં જે પોતાને જાણનાર અંશ પ્રગટ થયો એ કેવળનો અંશ છે. મુખ્ય નય જે પોતે સમ્યક નય પ્રગટ થઈ સમ્યક અંશ પ્રગટ થયો તે કેવળ જ્ઞાનનો અંશ છે. દ્રવ દ્રષ્ટિ પ્રગટ થઈ અને એ તરફ જે જ્ઞાન ગયું એ જ્ઞાન પણ સમ્યક રૂપે પરિણમ કેવળનો અંશ છે. મતિ સ્મૃતના ભેદ કરીને એ જ્ઞાયક આ જ્ઞાન પદ પરમાર્થ છે તે પામજે. જ્ઞાન પદ એ જ્ઞાય, એનું ધ્યાન સ્વાગત કેવળનું છે. કેવળ જ્ઞાન પણ એક ભેદ છે જ્ઞાન અંશ છે. ધ્યાન સ્વાગત થયું પૂર્ણતા લાવવાનું છે. ભલે પ્રત્યક્ષ નથી પણ પરોક્ષમાં એને જ્ઞાનમાં લીધું છે. એનું વેદન પ્રત્યક્ષ છે, એનું જ્ઞાન પ્રત્યક્ષ નથી ભલે પણ પરોક્ષમાં એને પૂર્ણ ને જ્ઞાનમાં લઈ લીધું છે. દ્રષ્ટિ અપેક્ષા એ જ્ઞાન અપેક્ષા એ કેવળ જ્ઞાન હાથમાં આવી ગયું છે. એક જ વિષય છે. પછી બહાર માં પર ને ગ્રહણ કરવા જાય તો અસમ્યક થઈ ગયું. એક જ એનો એક દ્રષ્ટિ નો વિષય એક નાયક ને ગ્રહણ કરવાનો છે. જ્ઞાન તો બધું જાણે છે, જ્ઞાન પોતાને ગ્રહણ કરે છે, જ્ઞાન બીજાને જાણે છે. એ તો જ્ઞાન નો તો જાણવાનો સ્વભાવ છે. પોતાને એક દ્રષ્ટિએ જે વિષય કરે એ જ્ઞાન જાણે છે, એને પણ ગ્રહણ કરે, પર્યાયને પણ જાણે છે. બધું જ્ઞાન નો જાણવાનો વિષય છે. ચારિત્ર નું લીનતા નું કાર્ય છે જ્ઞાન ને જાણવાનું કાર્ય. શ્રદ્ધા તો એક ગ્રહણ કરે છે, એક દ્રવ્ય એક બળ એક શબ્દ નું મુખ્ય આ હું છું. જેવું શબ્દ છે એવું જ્ઞાન છે. જ્ઞાન બહાર જાય તો જ્ઞાન એમાં એકત્રતા કરતું નથી. જ્ઞાન જાણે છે, જ્ઞાયક રહે છે. જ્ઞાન કઈ એની સાથે જ્ઞેય સાથે એકત્ર થતું નથી. જ્ઞાન જુદું રહીને જાણે છે. જેવું શ્રદ્ધા શ્રદ્ધા જે તરફ ગઈ તરફ જ જ્ઞાન છે. જ્ઞાન બહાર જાય તો જ્ઞેયમાં એકત્ર થતું નથી. જ્ઞાન જુદું રહીને જાણે છે. જ્ઞાન પણ એક જાતનું રહે છે, જાણે તો પણ જુદું રહીને જાણે છે. ચારિત્ર પણ એવી રીતે ચારિત્ર પણ અસ્થિરતા થાય તો પોતાના સ્વરૂપ ની મર્યાદા છોડીને અસ્થિરતા થતી નથી. એટલું તો જે શ્રદ્ધા છે એ જ જાતનું જ્ઞાન ને એ જ જાતનું ચરિત્ર છે. એ બહાર આવે તો એ સ્વરૂપ ની મર્યાદા છોડીને અસ્થિરતા થતી નથી. બહાર જ્ઞાન આવે તો જ્ઞાન પોતે જ્ઞેય થી જુદું રહે છે. ઉપયોગ બહાર જાય તો જ્ઞેય થી જુદું રહીને જ્ઞાન જાણે છે. એ સ્વરૂપ ના ગ્રહણ
કરે
છે, એકત્વ કરે છે. જુદું રહીને જાણે છે પણ પોતાને જે દ્રવ ગ્રહણ કર્યું જ્ઞાનમાં છે. ગુણોનો અને પર્યાયનું સ્વરૂપ બધું જાણે છે. સહજ વારે વારે એમ વિકલ્પ કરીને જાણતું નથી. એને જ્ઞાનમાં નક્કી થઈ ગયું કે આ ગુણ ભેદ પર્યાય ભેદ જાણી લીધું છે અને આ દ્રવ છે. દ્રવને ગ્રહણ કર્યું છે, જ્ઞાનમાં જાણે છે પણ બધું જુદું રહીને નાયક રહીને જાણે છે. સ્વ પણ એ કઈ ગુણ અને પર્યાય મારા સ્વરૂપમાં છે. ગુણભેદ પણ એ સ્વરૂપમાં છે કેવી રીતે છે એમ જાણે. ગુણ ભેદ ને પર્યાય ભેદ એ ભેદ ના કટકા નથી પણ એ લક્ષણ ભેદ ને અંશ ને અંશ કેવી રીતે ભેદ છે. પણ એ કેવી રીતે ગુણ અને કેવી રીતે પર્યાય છે એમ સ્વરૂપ જેમ છે એમ જાણે છે. એને એમ કટકા કરીને નથી જાણતું. જેમ છે એમ દેવ છે એવું જાણે છે. પર્યાય ને પર્યાય રૂપે દ્રવ ને દ્રવ રૂપે પર્યાય ને પર્યાય રૂપે ગુણ ને ગુણ રૂપે જેમ છે એમ જાણે છે. જાણવા છતાં જ્ઞાનમાં જ્ઞાનતા થતી નથી. સાચું જાણવાથી અજ્ઞાનતા ક્યાંથી આવે? ખોટું જાણે તો અજ્ઞાનતા છે. સાચું જાણે એમાં જાણવું એનો સ્વભાવ છે. સાચું જાણવાનું અજ્ઞાનતા નથી, સમ્યક જ્ઞાન છે. ખોટું જાણે તો અજ્ઞાનતા છે. પર્યાયની દ્રવ જાણે, એક અંશ ને બધું જાણે, બધું જાણે એમ એમ વિભાવ ને પોતાનો સ્વભાવ જાણે, એવું જાણે તો ખોટું જાણે. બધું સમ્યક છે. શ્રદ્ધા સમ્યક, જ્ઞાન સમ્યક, ચારિત્ર સમ્યક, બધું સમ્યક. પોતા તરફ જે લાખી લાઈન ફરી ગઈ, બધું સમ્યક છે. તો જ્ઞાન અને ચારિત્ર નું એવું સ્વરૂપ છે કે બધું જાણે જ્ઞાન. અને ચારિત્ર માં અસ્થિરતા છે, અમુક એટલી અસ્થિરતા હજી પુરુષાર્થ ની મંદતા છે એટલે થાય છે. બાકી છે બધું મિથ્યા ચારિત્ર નથી, મિથ્યા જ્ઞાન નથી. અને શ્રદ્ધા તો સમ્યક છે, એ બધું સમ્યક થઈ ગયું.
જાણે વસ્તુ એમાં ઈષ્ટ ને ઈષ્ટ ના કરવું ઈ પકડાય છે. અને આપણે જે વસ્તુ જાણે છે એટલું જ્ઞાન પકડાય છે, પણ પછી અંદર જે પૂર્ણ જ્ઞાન છે ઈ કેવી રીતે પકડવું?
જ્ઞાન છે, જાણનાર છે, જ્ઞાયક છે. પણ પૂર્ણ જ્ઞાન તો એને વિચાર કરી નક્કી થાય. પૂર્ણ જ્ઞાન તો પ્રગટ નથી, શક્તિમાં છે. એને નક્કી કરે કે જાણનારો છે એ જાણનારો એક તત્વ છે, અનાદિથી છે. જાણનાર છે એ જાણનાર તત્વ એવું હોવું જોઈએ કે એમાં પૂરું જાણે, કઈ અધૂરું જાણે નહીં. આ જળ છે એ કઈ જાણતું નથી, તો એમાં જાણવાનો કોઈ અંશ એમાં નથી, એકદમ જળ છે. એમ જે જાણ જેમાં જળ વસ્તુ એમ જાણનાર એક વસ્તુ છે. તો જે જાણનાર વસ્તુ હોય એમાં કઈ ન જાણવું એવું ન આવે. જે જાણે તે પૂરું જાણે, એમાં પૂરું જાણવાની શક્તિ છે. પણ એ અત્યારે રાગ દ્વેષ ને ભ્રાંતિમાં રોકાઈ ગયો છે, એટલે એ પૂરું જાણી શકતો નથી. પણ એનું જ્ઞાન સ્વભાવ નાશ પામ્યું નથી, પણ એને ઓછું અધૂરું થઈ ગયું છે. શક્તિમાં પૂરું છે, શક્તિમાં પૂરું જાણવાની એનામાં શક્તિ છે. કાંઈ ન જાણે એવું એમ નથી. જે જાણવાનો સ્વભાવ પૂરું જાણે એમાં અધૂરાશ ન હોય, એમ પોતે એનો સ્વભાવ ઓળખીને, તત્વને ઓળખીને નક્કી કરે. પૂરું જાણવાનું કાર્ય તો અત્યારે એને નથી, પણ શક્તિ એની એવી છે એ પૂરું જાણી શકે. જે જાણનાર તત્વ છે, જે તત્વ જાણનાર છે એ અધૂરું ન જાણે, પૂરું જાણે. એમાં કાંઈ ન જાણવું એવું ના આવે, તો એનો જાણવાનો સ્વભાવ જ ન કહેવાય. જેનો જાણવાનો સ્વભાવ હોય એ પૂરે પૂરું જાણે. એ સ્વભાવને કોઈ આખી ન હોય કે આટલું જાણે ન જાણે. જે સ્વભાવ તે પૂરે પૂરે પૂરું જાણે, એમાં નહીં જાણવાનો ભાગ ના આવે, પૂરે પૂરું જાણે એવો એનો સ્વભાવ છે. પોતે નક્કી કરે તો થાય એમ યુક્તિ, અને એ યુક્તિ બરાબર યથાર્થ છે કે પૂરું અધૂરું જાણે. જળમાં કોઈ જાણવાનો ભાગ નથી ને જાણનારમાં કોઈ નહીં જાણવાનો ભાગ નથી, પૂરે પૂરું જાણે. આખું લોક જાણે એક સમયની અંદર, અને ક્રમ પૈડા વગર સહજ જાણે એવો એનો સ્વભાવ છે. બધું જાણે, પર ને જાણે, સ્વ ને જાણે, બધું જાણે. દ્રવ્ય ગુણ પર્યાય બધું જાણે. બીજા અનંતા દ્રવ્યો છે એને જાણે, અનંતા જળ દ્રવ્યો છે એને જાણે, ભૂતગળ ને જાણે, ભૂતગળના દ્રવ્ય ગુણ પર્યાય જાણે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાય જાણે, ભયો કાળ વીતી ગયો એને જાણે, વર્તમાન જાણે, ભવિષ્ય જાણે. બધું જાણવાની એક સમયમાં એનામાં શક્તિ છે. પણ એ વિતરાગ થાય તો જાણે, એમાં રાગ દ્વેષમાં રોકાયેલો છે એટલે એનું જાણવાનું રોકાણું છે. એક એક માં રોકાઈ ગયો છે, એક જાણે ત્યાં બીજું ભૂલે બીજું, એનું કારણ એ રાગ મિશ્રિત જાણે છે. જ્યાં જાણે ત્યાં રાગ કરે છે, દ્વેષ કરે છે. રાગ દ્વેષને લઈને અને જ્ઞેય તે હું ને હું તે નહીં, પોતે જુદો રહેતો નથી ને ભેગો ભળી જાય છે, એટલે એનું જાણવાનું રોકાઈ ગયું છે. વિતરાગ થાય, પૂરેપૂરો વિતરાગ થાય તો પૂરેપૂરું જાણે. રાગ દ્વેષને લઈને રોકાણું છે, પણ તો એનો સ્વભાવ એવો છે કે ગમે એવા નિગોદમાં ગયો, એટલી બધી શક્તિ ઘટી ગઈ તો એનું જાણવાનું નાશ પામતું નથી. જાણવાનું એનું થોડું તો ભૂત જાય છે, એવી એને જાણવાનો કોઈ નાશ થઈ શકતો નથી. બધું જાણે એક સમયની અંદર, કોઈના આશ્રય વગર. કાનથી જાણે કે આંખથી દેખે એમ, પણ અંદરથી જાણે, આત્મામાંથી જાણે, એવો એનો સ્વભાવ છે. નહીં જાણવાનું કારણ એ રાગ દ્વેષ અને ભ્રાંતિને લઈને નથી જાણતું. એટલે એનું જાણવાનું રોકાઈ ગયું છે. પરને ન જાણે ને પોતાને જ જાણે તો એનો સ્વભાવ સંકુચિત થઈ ગયો. એનો સ્વભાવ જે અનંત સ્વભાવ છે એ સંકુચિત થઈ ગયો. પોતાને પરને બધાને જાણે છે પણ એ જુદો રહીને જાણે છે. ભેગો થાય તો નથી.
આજે જે જણાય છે કોઈ ચીજ એ ચીજ જાણવા હું છું એમ એને પોતાની અવલોકન શક્તિને એ બાજુ એને વાળવી પડે છે કે એના ખ્યાલમાં જ સીધે સીધું એવી રીતે આવે છે કે કેવી રીતે
જાણનારો એમ હું સ્વયં જાણનાર છું. સ્વયં જાણનારો નાયક છું. આ બાર નું જણાય એ જાણનારો હું એમ હું સ્વયં જાણનારો છું. જે અત્યાર સુધી નાનપણથી મોટો એમાં જે જે ભાવો આવ્યા જે એનો સ્વયં જાણનારો એ જાણનારો એમને છે. એ ભાવો પર્યાયો બધી ચાલી ગઈ બધા સંકલ્પ વિકલ્પ ચાલ્યા ગયા તો એ જાણનારો તો એમને છે. જાણનારો બધું પોતે લક્ષમાં લઈ શકે છે. ગુરુદેવ આગળ શું સાંભળ્યું અને શું જિજ્ઞાસા શું ભાવના એ બધા જાણનારો તો જાણનારો જ છે. સ્વયં જે જાણનારો છે એ જાણનારો હું છું. આ જણાય તે હું એમને સ્વયં જાણનારો સ્વયં નાયક સ્વતઃ સિદ્ધ શક્તિ મારી જાણવાની છે. અનાદિ અનંત મેને જાણું છું માટે જાણનારો એમને સ્વયં જાણનારો છું. સ્વયં જાણનારો ચૈતન્ય શક્તિ મારી સ્વયં જાણવાની શક્તિ સ્વયં જાણનારો છું. એવા જ્ઞાન લક્ષણ છે પોતાનું. એ જ્ઞાન લક્ષણ દ્વારા આખો જ્ઞાયક પકડી દે છે. જ્ઞાન લક્ષણથી એ ગુણ જાણે છે એમને પણ સ્વયં જ્ઞાયક છું. સ્વયં આખો જાણનાર દ્વૈત હું જાણનારો છું.
એ પોતે જ્ઞાન દશા ઉપરથી આ સ્વયં મારામાંથી ઉત્પન્ન થઈ અને આવી હું વસ્તુ છું ત્યાં સુધી એનું જ્ઞાન
લંબાઈ જાય છે. સ્વયં જ્ઞાયક વસ્તુ જ છું. એક જાણનારો અખંડ જ્ઞાયક જાણનારો છું. અતિન્દ્રિય જ્ઞાન મેં પ્રત્યક્ષ જ્ઞાતા જ્ઞાયક ઇસકા વેદન હોતા હૈ. અતિન્દ્રિય જ્ઞાન મેં પીછે પૂર્ણ અતિન્દ્રિય
શ્રુતિ જ્ઞાન સે જો આત્મા કો જાને ઓર કેવલ જ્ઞાન સે આત્મા કો જાને ઉસકો ક્યા ફેર હૈ?
શ્રુતિ જ્ઞાન સે જાનતા હૈ સ્વાનુભૂતિ પ્રત્યક્ષ હૈ ઓ કેવળ જ્ઞાન પ્રત્યક્ષ હૈ. ઓ મતિ શ્રુત મે કોઈ કોઈ અપેક્ષા એ પરોક્ષ કેને મે આતા હૈ પણ સ્વાનુભૂતિ પ્રત્યક્ષ હૈ. મતિ જ્ઞાન મે અંશ જરા મન કા અબુદ્ધિ પૂર્વક રહેતા હૈ એટલે પરોક્ષ પણ સ્વાનુભૂતિ પ્રત્યક્ષ હૈ. મતિ શ્રુત પ્રત્યક્ષ હૈ. કેવળ જ્ઞાન તો ઇસકા મન કા અવલંબન ભી નહીં તો પ્રત્યક્ષ ન્યાય પ્રત્યક્ષ જ્ઞાતા હોય. પ્રત્યક્ષ પરોક્ષ કા ભેદ કરતા હૈ પણ ઓ સ્વાનુભૂતિ પ્રત્યક્ષ છે. મતિ શ્રુત
જ્ઞાન તો જ્ઞાન માંથી આવે છે. જેમાં હોય એમાંથી આવે કે એમ બહારથી નથી આવતું પણ પોતાની એટલી ત્યાં અંતરમાં પોતાની એટલી શક્તિ નથી. જ્ઞાન માંથી જ્ઞાન આવે છે જ્ઞાન માંથી પણ શાસ્ત્ર નિમિત્ત હોય છે. ઉપાદાન પોતાનું પણ એમાં શાસ્ત્ર નિમિત્ત બને છે. વસ્તુનો સ્વભાવ પોતે જાણ્યો નથી શું છે ભગવાન શું કહી રહ્યા છે વસ્તુ સ્વરૂપ શું છે મુક્તિનો માર્ગ શું છે પોતે અજય નથી. આ આચાર્યો જે કહી ગયા છે મહામુનિવરો ગુરુદેવે જે માર્ગ બતાવ્યો ભગવાનની વાણી બીજો ધ્વનિમાં આવ્યું છે આચાર્ય શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્રો નિમિત્ત બને છે ઉપાદાન પોતાનું. પોતે માર્ગ જાણ્યો નથી અનાદિનો ભ્રાંતિમાં પડ્યો છે. કેવી રીતે મુક્તિનો માર્ગ શું ખબર નથી. એ શાસ્ત્રો નિમિત્ત બને છે. જ્યાં સુધી પોતે અંતર વસ્તુ સ્વરૂપ જાણતો નથી ત્યાં સુધી શાસ્ત્રોનું નિમિત્ત હોય છે. પણ એને ખ્યાલમાં એમ નથી કે માત્ર શાસ્ત્રથી ખાતું નથી થાય છે પોતાના જ્ઞાનથી. શાસ્ત્ર તો નિમિત્ત છે. શાસ્ત્ર કઈ કહેતું નથી કે તું જાણ પણ જાણે છે પોતાથી પણ શાસ્ત્ર નિમિત્ત બને છે. ગુરુ ને વાણી વર્ષાવતા હતા ગુરુદેવ ની વાણી સબળ નિમિત્તે પણ પોતે જ્ઞાન તો પોતે જાણે તો થઈ ને, એ પછી ગુરુ ની વાણી વરસતી હતી તો ગ્રહણ તો પોતાને કરવાનું, જેની દેવી જાત ની લાયકાત હોય એ પ્રમાણે ગ્રહણ કર્યું છે. ઉપાદાન પોતાનું નિમિત્ત, ગુરુ ની વાણી ને આચાર્ય શાસ્ત્ર નિમિત્ત બને છે, તો મહાન નિમિત્ત છે. અનાધિકાળ નો અજાણ્યો માર્ગ પોતે ક્યાંય ક્યાંય અટવાતો હોય છે, ખોટા ખોટા માર્ગમાં ક્યાંય કેવી રીતે મુક્તિ થાય, કેવી રીતે વસ્તુનું સ્વરૂપ સ્વાનુભૂતિ કેમ થાય ખબર નથી. માટે આચાર્યો ને ગુરુ બધા માર્ગ બતાવી દે છે, એ નિમિત્ત બને છે. અનાધિકાળ થી માર્ગ થયેલો નથી તો એકવાર દેવ ને ગુરુ ની વાણી એને કાને પડે ત્યારે અંદરથી દેશના લંબી થાય, ગ્રહણ કરે છે પોતાથી, પણ નિમિત્ત નિમિત્ત છે કે સંબંધ નિમિત્ત બને છે ગુરુ નું આચાર્ય ની વાણી.
સૂર્ય ના કિરણો એમાં એ જ્ઞાન, જે જ્ઞાન છે એ જ્ઞાન ને જ ગ્રહણ કરો. જે સૂક્ષ્મ ના જે ભેદો છે એ ભેદો ને ગ્રહણ નહીં કરતા, એ જ્ઞાન માત્ર હું જ્ઞાયક છું એને ગ્રહણ કરો. એના જે પ્રકાશ ના જે કિરણ હિના દીખતા વાળા છે એ કઈ એનું મૂળ નથી, મૂળ નથી, મૂળ તો એનું તળ જે મૂળ છે એ જ્ઞાયકતા ગ્રહણ કરો, એ જ્ઞાન પદ ને ગ્રહણ કરો. ઓલા તો કર્મ ના નિમિત્તે અથવા પોતાના ઉઘાડ ને ઓછા વધારે ને કારણે એ મતિ શ્રોત અવધિ બધું દેખાય, એ જ કેવળ જ્ઞાન સુધી લીધું. પણ એનું મૂળ જે એનું અસ્તિત્વ છે એ જ્ઞાયકતા એ ગ્રહણ કરો, એ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી મુક્તિ ને. એ બધા મતિ શ્રોત અવધિ મન કર્યો કેવળ એ બધા છે એના ભેદો છે, પણ એનું મૂળ શું છે પ્રકાશના કિરણો બધા દેખાય, પણ એની આખું જો તો એનો આખો જે સૂર્ય છે એ સૂર્ય જ ક્યાં છે એ સૂર્યને ગ્રહણ કરવા જેવું છે. એ વાદળાની અંદર એ કિરણો આવ્યા ક્યાંથી, એનું તળ ક્યાં છે, કે એ કિરણો જે દેખાય એની પાછળ શું છે, કે આખું અસ્તિત્વ આખું ચૈતન્યતા જ્ઞાયકતા ભરેલી છે, એ જ્ઞાયકતાને ગ્રહણ કરવાની છે.
પર્યાય આવે છે એ બરોબર, પણ જયારે જેમ રાગ પેલા જણાતો હતો એમ જ્ઞાન ની પર્યાય જણાય છે, પછી એમાંથી જ્ઞાન સ્વભાવ જણાય છે કે સીધો જ્ઞાન સ્વભાવ જણાય છે.
જ્ઞાન ની પર્યાય ભલે જણાય, પણ જ્ઞાન સ્વભાવ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો, પર્યાય ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરો, પણ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો. એ જે અંશ દેખાય છે એ અંશ ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરો, કે આ જે આ ક્ષણિક 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 જે દેખાય તે હું એમ પ્રયત્ન ન કરવો, પણ એ જાણનારો કોણ છે, આવી જાણનારની શક્તિ ધરાવનારો કોણ છે એ દ્રવને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો. જે ક્ષણે ક્ષણે જાણી રહ્યો છે, જે ક્ષણે ક્ષણે બધાનું જ્ઞાન કરી રહ્યો છે, જે ભાવો ચાલ્યા ગયા એ ભાવોનું જ્ઞાન કરનારો છે, જે બધાનું જે જ્ઞાન કરનારો છે એ જ્ઞેયનું જ્ઞાન કરનારો એ શક્તિવાન કોણ છે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો. આ જૈનું પર્યાય ગ્રહણ કરવાનો પ્રયત્ન નહીં કરતા, જ્ઞાન અખંડ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે, પર્યાયથી ગ્રહણ થતો એમના લક્ષણથી ગ્રહણ કરે છે, પર્યાય વચ્ચે આવે છે, પર્યાયથી પર્યાય ઉપર દ્રષ્ટિ છોડીને જ્ઞાન ગ્રહણ કરે છે.
શાસ્ત્ર
જ્ઞાન છે, અનુભવ જ્ઞાન થી નિવેડો છે, જે શાસ્ત્ર નું રહસ્ય હોય એ અનુભૂતિ માં આવી જાય છે. વચ્ચે શાસ્ત્ર જાણ્યા હોય તો એ કઈ નુકસાનરૂપ નથી, પણ કદાચ શાસ્ત્ર ના વિશેષ શબ્દો ન આવડતા હોય તો પણ એમાં શાસ્ત્ર નું રહસ્ય આવી જાય છે. શાસ્ત્ર જે કે છે કે દ્રવ્ય દ્રષ્ટિ કર, ભેદ જ્ઞાન કર, અનુભૂતિ કર, એને અનુભૂતિ આવી ગઈ તો એમાં શાસ્ત્ર નું રહસ્ય આવી ગયું. કારણ કે એને ભેદ જ્ઞાન દ્વારા ને દ્રવ્ય દ્રષ્ટિ દ્વારા જ અનુભૂતિ થાય છે. એમાં જ્ઞાયક સ્વભાવ ને ઓળખવાથી અનુભૂતિ થાય છે. શાસ્ત્ર નું રહસ્ય એમાં આવી જાય છે. શાસ્ત્ર જાણ્યું જાણ્યા હોય તો એનું કઈ એમાં નુકસાન નથી, અને ન જાણ્યા અને તો પણ એમાં આવી જાય છે શાસ્ત્ર. જે ભગવાનની દિવ્ય ધ્વનિમાં એવું કે મુક્તિનો માર્ગ કેવો એને અનુભૂતિમાં પ્રગટ છે તેમાં આવી જાય છે. યુક્તિ આગમ અનુભવ એ બધા એમાં ભેગું આવી જાય છે. અનુભવ કર્યા બધો આવી જાય છે. શ્રી ભૂતિ મુનિ કઈ જાણતા નતા તો ગુરુએ કીધું કે તુસ્મા તો એ ભૂલી ગયા, ને પછી ઓલા ડાળ ને ખોતરા જુદા પડતા આશ્રય ગ્રહણ કરી લીધો ભેદ જ્ઞાન. એમાં અંદર જ્ઞાયકમાં ચડી ગયા તો અંતર મૃતમાં કેવળ જ્ઞાન, એટલે અર્થ ગ્રહણ કરી લીધો. શાસ્ત્ર ગુરુએ કીધું એનું રહસ્ય ગ્રહણ કરી લીધો એમાં શાસ્ત્ર આવી ગયા છે. પછી શબ્દ જે ના આવડે એનું કઈ અર્થ નહીં, ભાવ આવી જાય.
જય હો વિજય હો ભગવતી,
વાહ કરો.